जुष्टो मुक्तगणे निजाक्षर पदे दिव्याकृते सादरम् यो भक्तो प्रगटिबभूवदयया धर्माजन श्रेयसे आत्रोन्मूलयित्वं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा हे सर्वोत्तम श्रीहरि तमे मारे आनंद धाम अज सुख तमारू आपियो हमने हे घनश्याम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः
गजानन स्वामी महाराज वाला भक्तो भगवान स्वामीनारायण की कृपा थी आज आपने आ सूरत ने आंगणे भगवान श्री हरि ना एक लाडकवाया भक्तनी अद्भुत कथा सांभळवा माटे भेगा थया छे। आ कथा मने अने तमने अंदर थी जगाडे एवी छे। આ કથામાંથી ઘણું બધું મળે એવું છે, જો લઈએ તો જબર આપણને અસર કરે એવી અદ્ભુત કથા છે। મને પોતાને પણ એમ થાય કે શિવલાલ જેવા થાવું એ તો ભારે કઠણ કામ છે। એવા થવાય તો રંગ રે। આ કથામાંથી જો કાંઈ કંઈ મારામાં ને તમારામાં શિવલાલ જેવું આવે તો સારું એવી આશા છે। મહેનત કરીએ, પ્રથમ સાંભળીએ તો ખરા, પછી વાગોળીએ, કદાચ થોડું ઘણું જો આવે તો। ભલભલાને માટે શિવલાલ થવું અઘરું છે, તેમ છતાંય આધ્યાત્મિક માર્ગે આપણે કોશિશ કરીશું એમ।
એથી વંદન કરું હરિ આપને, કર કરું જોડી હા, એથી સર્વોપરી છો શ્રી હરિ, કોટી બ્રહ્માંડ નાના સુખ ભરેલી મૂર્તિ, એ જ સુખ ભરેલી મૂર્તિ શ્રી હરિ સર્વાધાર, પ્રેરક પોષક ને નિયંતા, સકલ સૃષ્ટિ સૃજના, એ જી ગાવુ ગુણ શિવલાલ લાજ રે, હે
गाव गुण शिवलाल नान वखाणो ई भगो शेठ राजी थाजो मुझू परे ए पहुंचू धामे ऊठे और श्रद्धा भक्ति प्रगट मां ने संत मां हे तय पार निर्विकल्प निष्ठा हरी मने आप जो करीने प्यार गावा जेवा बेज छो तमे ने तमारा दास जोवा जेवा बेज छो ए हरि हरि जन खास अरे आख्यान कहु शिवलाल नु स्नेह करी ने अपार स्नेह करी ने सांभलजो ए सर्वे नर ने नाम सांभली मने विचार जो अन ले जो यानो सार शिवलाल सेठ नी जे ए करवो बेड़ो पार
वाला भक्तो अवे शिवलाल भाई नो જે અંતિમ પ્રસંગ છે સંપ્રદાયમાં અતિ પ્રસિદ્ધ પ્રસંગ છે મને બહુ ગમે છે મનમાં ઉમળકો થાય કે આપણા જીવનમાં પણ આવી રીતે આપણે ધામમાં જઈએ ડંકા વગાડીને ધામમાં જઈએ ભગવાન સ્વામિનારાયણના આપણે સર્વોપરીના આપણે ખુમારી વાળા થઈ અને ભગવાન સ્વામિનારાયણનો ડંકો વગાડી અને ભગવાન સ્વામિનારાયણના મહાઆનંદને પામીએ એ કાંઈ નાની એવી વાત નથી બહુ મોટા ભાગ્યની વાત છે શિવલાલ ભાઈ ભાયાત્માનંદ સ્વામીની સેવા કરવા જાય છે અને ત્યાંથી પછી વરદાન લઈને ધામમાં જાય છે એ પ્રસંગ આપની આગળ પ્રસ્તુત કરું છું
સેવા માંદા સંતની અતિ સારું એ કામ એ જ સેવા માંદા સંતની અતિ સારું એ કામ જ્ઞાન માંદા સંતને સેવતા રીજે ઘનશ્યામ
જીવનમાં જો માંદા સંતની સેવા મળે તો આપણા મોટા ભાગ ગણાય
સેવા મળે માંદા સંતની જેના મોટા ભાગ્ય હો
બહુ પુણ્ય હોય તો સંતની સેવા મળે એવું વચનામૃત મધ્યના 59માં લખ્યું છે એમાં માંદા સંતની સેવા તો બહુ ભાગ્ય હોય તો મળે
એ જ સેવા મળે માંદા સંતની જેના મોટા ભાગ્ય હોય જ્ઞાન માંદા સંતને સેવી શકે વિરલા કો
માંદાની સેવા કરવી એમાં પંડ સેવા હો પૈસા દઈને વયું જાઉં દવાનું પડીકું નાખીને વયું જાઉં એમ નહીં એના ધોતિયા ધોવાની વાત કરું છું, એને નવડાવવા ખવડાવવા, એને ક્રિયા કરાવવી, આ સેવા જો મળી જાય તો મહદ ભાગ્ય. કોઈ હરિભગતને કે કોઈ સંતને મંડળમાં કોઈ માંદા થયા હોય, કોઈ વૃદ્ધ હોય અને એનું શરીર હળ્યું હોય, એને જાજરું બાથરૂમ બધું કરાવવાનું થાય અને એવી જો સેવા મળે અને એ જો સેવા થઈ જાય આપણાથી તો ખરેખર આપણે ધન્ય થઈ જાય. જોકે આ સેવા મગાય નહીં ને આવી પ્રાર્થના થાય નહીં, કેમ જે આપણા હારું કોકને માંદું પડવું પડે આપણને સેવા દેવા, એવું તો કરાય નહીં. પણ જોગાનું જોગ ભગવાન કાંઈક આવું ગોઠવી દે ને જો એવી સેવા આપણને મળે કે જે સેવા શિવલાલને મળી હતી, અને એ શિવલાલે એ સેવાથી જે વર માગ્યો અને જે સંપ્રદાયમાં અદ્ભુત ઇતિહાસ સર્જાણો, એ પૃથ્વી રહેશે ત્યાં સુધી ગવાશે. જબર ઇતિહાસ છે.
એ જી હતો એ અદનો આદમી મા ભક્ત શિવલાલ, માંદા સંતની સેવામાં એણે જાણ્યો મહામાલ.
એને એમાં બહુ રસ પડ્યો. પડે નહીં કોઈ નહીં હો માંદાની સેવા કરવી. સંવત 1916 ના ફાગણ સુદ 5મને દિવસે રઘુવીરજી મહારાજે ગઢડામાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, એ કથા આપણે કાલે સાંભળી. પછી ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલને કહ્યું કે હવે તું મારી હારે 2 મહિના આવ્યો અને હું તને 2 મહિના સુધી વાતો કરીશ, પછી તું હતો એવો હરિભગત થાયશ. કારણ કે આ યજમાન થયો અને તારા વખાણ બહુ થયા એટલે તારામાં સ્થૂળ ભાવ આવી ગયો છે, અને આ બધી વાત મોટા સાધુને સમજાય, સામાન્ય જીવનું કામ નથી. 2 મહિના શિવલાલભાઈ સ્વામીની સાથે ગયા છે અને એ વખતે જૂનાગઢમાં સત્સંગ કર્યા પછી ચૈત્રી સમયો કરવા ગુણાતીતાનંદ સ્વામી સાથે શિવલાલ ધોલેરા થઈ અને વડતાલ ગયા હતા. વચ્ચેમાં પેલો વેપાર કર્યો એ વાત આપણે સાંભળી. 22,000 રૂપિયા કમાઈને પાછા બાપાને કીધું કે બાપા લ્યો આ તમે કહેતા હતા ને, આ એક વેપારમાં ભગવાને આપી દીધા. પછી શિવલાલભાઈ વૈશાખ મહિનામાં બોટાદ પાછા આવ્યા, 2 મહિના સમાગમ કરીને એટલે ફાગણ ચૈત્ર, અને જેવા ઘરે આવ્યા એવા શિવલાલભાઈને સમાચાર મળ્યા કે વાગડમાં ભાયતમાનંદ સ્વામી બહુ બીમાર છે, સ્વામીને વાહામાં ભાઠું પડેલું ને વાહો હડેલો ને પાંચ પરું બહુ નીકળતું અને જાડા પેશાબ પથારીમાં થતા, એટલે એ બધી સેવા બહુ શ્રદ્ધાળુ કોક હોય એનાથી થાય. મોટી મુશ્કેલી એ પાછી કે આમાં અભાવનો આવવો પડે. મોટા સંતને આવી બીમારી જોઈને જો મનમાં સહેજે સંકલ્પ થાય કે સ્વામીએ કાંઈક આવા પાપ કર્યા છે, નહીંતર આવા હું કામ હેરાન થાય. હવે એમ મનાય તો પછી પાપીની સેવા કરવાની તમારે થઈ. પાપ કર્યા હોય એ પાપી હોય ને પાપી હોય એ આવી રીતે હેરાન થતા હોય, કર્મના ફળ પીડા ભોગવતા હોય ને એની તમે સેવા કરતા હોય એટલે તમને હવા જ સેવા કર્યાનો આવે નહીં. એટલે આ સેવા અઘરી. પણ શિવલાલને જેવા સમાચાર મળ્યા એટલે શિવલાલે મનમાં વિચાર કર્યો કે મારા ભાગ્યમાં ભાયતમાનંદ સ્વામી જેવા સંતની સેવા ક્યાંથી, કે જેને સ્વામિનારાયણ ભગવાન ભાઈ કહીને બોલાવતા. આમ તો ભાયતમાનંદ સ્વામીની મોટી ઉંમર હતી, તબિયતમાં કાંઈ વાંધો નહોતો, પણ એકવાર સત્સંગમાં ફરતા ફરતા કોઈ દુષ્ટોએ જોળીમાં ઝેર ભેળવેલો ખોરાક નાખેલો અને સ્વામી આ જમેલા એને બહુ ઝેર ચડ્યું હતું. થોડાક સાધુ બીજાય હતા અને ભાયતમાનંદ સ્વામીને ઝેર ચડતા મૂર્છા આવી ગઈ અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે દર્શન દીધા દિવ્ય રૂપે અને ઝેર ઉતારી સ્વામીને હાજા કર્યા. પરંતુ
આ ઝેરની અસર સ્વામીના શરીરમાં રહી ગયેલી એટલે વારે વારે તબિયત લથડી જતી, બહુ શરીરમાં હરખાઈ નહીં. અને થોડીક વાર હારા રે, વળી પાછા માંદા થઈ જાય, વળી દવા લે, વળી ખૂબ કાળજી રાખે, પરેજી પાળે તો પાછું શરીર સારું હાલે. એમ સ્વામીનું જીવન ચાલતું, એમાં ફરતા ફરતા ભાલ દેશમાં સ્વામી આવ્યા અને વાગડ અને મોરસિયા ગામની વચ્ચે સીમમાં એક કૂવાનું સ્વામીએ પાણી પીધું અને એનાથી સ્વામીના શરીરમાં કાંઈક સ્વામીને સારું લાગ્યું. એ પાણીમાં કાંઈક એવું હતું કે એનાથી ઝેરની અસર ઘટી. એટલે સ્વામીને એમ થયું કે આ પાણીથી મારી તબિયત સારી રહેશે. પછી સ્વામી વાગડ ગામમાં ભગવાનની આજ્ઞા મેળવી, સંતોની આજ્ઞા મેળવીને વાગડ ગામમાં રહેતા અને ત્યાં સ્વામીએ પછી સત્સંગ કરાવ્યો અને સરસ મજાનું હરિમંદિર બંધાવ્યું, જે હાલ એ મંદિર છે. અને સ્વામીએ એ હરિમંદિરમાં રહેતા થકા આજુબાજુના ગામડામાં સત્સંગ કરાવ્યો. આવી રીતે ભારતમાનંદ સ્વામી પોતાના તબિયતને કારણે વાગડ મંદિરમાં રહેતા હતા અને આવી રીતે જ્યારે માંદા પડ્યા ત્યારે શિવલાલભાઈના મનમાં એમ થયું કે મારે સેવા કરવી છે. અને આત્માનંદ સ્વામી એટલે આત્મનિષ્ઠાની અને શ્રી હરિના વચનને પાળવાની સાક્ષાત મૂર્તિ. અને 117 વર્ષની ઉંમરે બીમાર થયા છે. એક વાત કહું કે ભાયતમાનંદ સ્વામી જેટલું લાંબુ કોઈ નંદ સંત જીવા નથી. સ્વામિનારાયણ ભગવાનના પરમહંસમાં વધારે વધારે આ લોકમાં આયુષ ભોગવી હોય તો એ ભાયતમાનંદ સ્વામીએ. હવે આવા ભાયતમાનંદ સ્વામી જ્યારે માંદા થયા ત્યારે એ 170 વર્ષના સંતની સેવા કરવા માટે 33 વર્ષની ઉંમરના શિવલાલભાઈને વિચાર થયો કે મારે સ્વામીની સેવા કરવા જવું છે. કેમ જે માતા પિતા ગુરુજનની વળી માંદા હોય કોઈ જન,
માતા પિતા ગુરુજનની વળી માંદા હોય કોઈ જન,
તેની સેવા ભાવે કરજો છે શિક્ષા પત્રી વચન.
ભગવાન સ્વામિનારાયણ નું શિક્ષાપત્રી માં આજ્ઞા વચન છે, માંદો હોય એની ભાવથી સેવા કરજો. અને એમાં આ તો સ્વામી માંદા છે, સંત એટલે ગુરુ ગણાય, માટે મારે સેવા કરવા જવું.
શ્રીજી વચન શીરે ધરી શેઠ પહોંચ્યા વાગડ ગામ,
શ્રીજી વચન શીરે ધરી શેઠ પહોંચ્યા વાગડ ગામ,
જી લાગ્યા સ્નેહ સેવા કરવા રીજવવા ઘનશ્યામ,
સ્નેહ સેવા કરવા
વાગડ. જ્યારે શિવલાલભાઈ ગયા ત્યારે સ્વામી એક ગોદડામાં હૂતેલા વાગડના સત્સંગીઓને બહુ કાંઈ એવો વિવેક નહીં હોય, ગોદડામાં જાડા પેશાબ થયેલા, ગોદડું ગંધાય, થોડુંક મેલું. અને આ એ વખતનો સ્વામિનારાયણ સંપ્રદાયનો ધનવાનમાં ધનવાન સમૃદ્ધ ભગત, એણે વાગડ મંદિરમાં આવી રીતે ભાયાત્માનંદ સ્વામીને ગોદડામાં પડેલા જોયા. મનમાં વિચાર થયો કે અહો આવા મોટા સંત અને એમની સેવામાં આ બધા હરિભગત કેમ થોડી ગફલત રાખતા હશે, ત્યાં થોડાક હશે હરિભગત. એને શિવલાલભાઈએ કહ્યું કે સ્વામીની સેવામાં તો કે એક માણસ રાખ્યો છે, તે આવીને આ બધું ગોદડાને બધું સાફ કરી જાય, બધાને કાંઈ મહિમા હોતો નથી.
એટલે શિવલાલભાઈને જરા બહુ ગમ્યું નહીં. એમણે તરત જ બીજા નવા ગોદડા પાથરી સ્વામીને નવડાવીને એમાં હુવાડ્યા અને પોતે એ મળમૂત્રવાળા ગોદડા શેઠે ઉપાડ્યા ધોવા. ત્યારે બીજા બધાએ ઓળખતા હતા કે આ તો ભગાદોશીનો દીકરો શિવલાલ શેઠ છે, અને સ્વામીના મળમૂત્રવાળા ગોદડા આ આવડો આ શેઠ ધોવે. એટલે બીજા બધા કે રવા દો શિવલાલભાઈ, તો હવે ગામમાંથી નોકર બોલાવશું, માણા બોલાવશું, ધોઈ નાખશે. ત્યારે શિવલાલભાઈએ કહ્યું કે સાંભળો સત્સંગીઓ, ભગવાનના સંતની સેવા થોડા પુણ્યવાળાને મળતી નથી એમ વચનામૃતમાં મહારાજનું વચન છે, અને એ સાધુને લોટ દેવાની સેવા, ધોતી ઓઢાડ્યાની સેવા થોડા પુણ્યવાળાને મળતી નથી, તો આવા માંદા સાધુની આવી સેવા કરવાની તો હોય જ ભાગ્યમાં ક્યાંથી, મહારાજના એવા વચન છે. મહારાજ કે જે માંદાની સેવા કરે એના ઉપર હું બહુ રાજી, સમજાણું, એને તો હું તરત અક્ષરધામ આપું. ગુણાતીતાનંદ સ્વામીએ કારિયાણીમાં 19 માંદા સાધુની સેવા કરી હતી ત્યારે મહારાજ એને 19 વાર ભેટ્યા હતા, આવા રાજી થયા હતા. અને જેણે જેણે આ સત્સંગમાં પોતાના ગુરુની, મંડળના કોઈ વડીલની કે માંદાની સેવા કરીને આશીર્વાદ મેળવ્યો છે ને, એ સાધુ નિર્વિઘ્ન પાર ઉતર્યા. જે સંત મંડળમાં માંદાઓની ખૂબ કાળજી લેવામાં આવે એ સંત મંડળમાં હંપ બહુ રહે, અને જે ગ્રહસ્થના કુટુંબમાં માંદા ભાઈ ભાઈને પ્રેમથી પૂછે, પ્રેમ હૂંફ બળ દવા ખાવા પીવા મનગમતું કરી દે, એ કુટુંબમાં બહુ હંપ રહે, અને ત્યાં લક્ષ્મી સમૃદ્ધિ શાંતિ બધો જ વાસ કરીને રહે છે. અને આ જગતમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે વાત લખી એ વિચારવા જેવી છે. મહારાજ કે માતા પિતા અને ગુરુ, અને ચોથો એક વ્યક્તિ લખ્યો, એ લખ્યો માંદો, કે અમારા આશ્રિતોએ પોતાના માતાની જીવન પર્યંત સેવા કરવી, પોતાના પિતાની જીવન પર્યંત સેવા કરવી, પોતાના ગુરુની જીવન પર્યંત સેવા કરવી, અને જેની સાથે કોઈ સંબંધ ભલે ન હોય એવો દુનિયાનો કોઈ પણ માણસ માંદો જો તમે દેખો, અને જો થાય તમારાથી કરવું ઘટે એવું તમને લાગે, તો ભગવાન સ્વામિનારાયણનું કહેવું એવું છે કે જીવન પર્યંત માંદાની સેવા તમે કરજો, ભલે તમારો હગો ન હોય. આવી મહારાજની આજ્ઞા છે. એટલે ભગવાન સ્વામિનારાયણ માંદા માણસની કાળજી રાખવાનું આપણને શીખવાડે છે. પાછું ખાલી લખીને કહી ગયા એવું નથી, પોતે મહા ત્યાગી વૈરાગી વનમાં વિચરતા હતા, જેને કોઈની પડી નહોતી, ઠીક પડે ત્યાં નાહી લેતા, ઠીક પડે ત્યાં ખાઈ લેતા, એવા નિર્લેપ, ક્યાંય રોકાતા નહોતા, ગાયને દોવે એટલી વારય તોય સેવકરામ નામનો સાધુ માંદો ભાળ્યો, તો ભગવાન સ્વામિનારાયણ એની પાસે 2 મહિના રહ્યા. હાથ એક તો ઊંચી કેળની પથારી હું કરી દેતો હતો એમ મહારાજ પ્રથમના 10ના વચનાવતમાં બોલ્યા, અને લોહીખંડ પેટ બેસણા નામનો એને રોગ થયો હતો, કે તો ઝાડામાં લોહીને 5 પરુ આવે. ભગવાન સ્વામિનારાયણ કે એને અમે ધોતા, ગામમાંથી ભિક્ષા લાવીને એને રાંધીને ખવડાવતા, એ મળો કોઈ દી નહોતો કહેતો કે અમારે ભેળા તમે જમો, હું ફરીને ભિક્ષા કરવા જતો ને કાં તો અમારે ઉપવાસ થતો, તોય મેં એ સેવકરામને માંદો જાણીને ખૂબ સેવા કરીને હાજો કર્યો. આમ સ્વામિનારાયણ ભગવાને પોતે સેવા પહેલાં કરી બતાવી આપણને, પછી આજ્ઞા કરી, વળી ઘરે માતા પિતાની સેવા કરી, અને લોજના આશ્રમમાં વાસીદુ વાળ્યું, છાણ મેળવવા ગયા, અને સાધુ જે કાંઈ માંદા હોય એને ભાવે નહીં તો કાંઈક રોટલી કે પૂડલું કે જે કાંઈ એને ગમતું હોય એવું મહારાજ રાંધીને ખવાડતા. આવા ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ. અને હે ભક્તો, તમે આમ કાં કરો કેશ, આવા સંતની આપણને સેવા ક્યાંથી મળે? શિવલાલભાઈ કહે છે, હું સ્વામીના બગડેલા ધોતિયા ને ગોદડા જાતે ધોઈશ, કહે છે. આવી અદ્ભુત વાત છે. પછી શિવલાલભાઈ જાતે બધું કરતા, જેને ઘરે અનેક નોકરો કામ કરે એવા શિવલાલ શેઠ આજ નોકરીની જેમ સ્વામીની સર્વ પ્રકારે સેવા કરવા લાગ્યા છે. ગામના લોકો જોઈ રહ્યા. સ્વામી અતિ બીમાર હોવાથી રોજ આસપાસના ગામના હરિભક્તો સ્વામીની ખબર કાઢવા આવે, અને આપણને ખબર છે ખબર કાઢવા આવે એ ખબર કાઢે એના કરતાં વધારે નડતા હોય. હા, એના માટે ચા ને પાણી ને નાસ્તો ને એ પાછા આવે એટલે એને બોલાવવાના ને એને બેહાડવાના ને બહુ ઉપાધિ, અને ઘણા તો એવી ખબર કાઢવા આવે બરોબર જમવાને ટાણે. ખબર તો આપણી લઈ નાખે ખબર કાઢવાને બદલે. થોડોક વિવેક માણસે રાખવો જોઈએ. કોકની ખબર કાઢવા જાય ને ત્યાં ખબર કાઢીને આવતા રહેવાય, પાછા એને ખર્ચામ ન ઉતારાય. એક તો દવા દારૂના ખર્ચાથી ઠાક્યા હોય, અને વળી મૂંઝાતા હોય ને એમાં આપણે વારી ઘડીએ ત્યાં જઈને પાછા ખબર કાઢી, એ બહુ સારી વાત છે. માંદાની ખબર કાઢવા જવું એનો અર્થ જ એ કે એને હૂંફ બળ પ્રેમ આપવા. આ એટલા માટે રિવાજ પાડ્યો છે કે માંદાની ખબર કાઢવા જવું. એકલા એકલા મૂંઝાતા હોય, આપણે જઈને બે ભગવાનની વાત કરીએ, બળની વાત કરીએ, તે માંદો ઝટ હાજો થાય. પણ ઘણા તો માંદાની એવી ખબર કાઢે કે ઓલો વધારે માંદો થઈ જાય. સમજાણું તમને? આ ઘણા જ માંદાની ખબર કાઢવા જાય તે ટીંડોરી આયરે બે પાંચ લેતા જાય તો ઓલાનું ગ્લુકોઝનું પડીકું ઉલાળી જાય ને. હ લાય ધ્યાન રાખવું પડે. હા, અને કાં તો ઓલાનો બાટલો સડતો એની નળી કે. એટલે જીવનમાં આ બધો વિવેક બહુ જરૂરી છે, લગભગને હોતો નથી. ભગવાન કૃપા કરે તો આવે તો આવે, સમજાણું? એ તો હાસ્ય કલાકારો તો આની ભારે ઠેકડી કરે. હા, ન્યા જઈને કહે કે કમળો ઓછો કમળી ક્યારે થયો, અડધી રાતે થયો. હા, અને ઓલ્યા કે ભાઈ કમળો તો કે આમાં જ કમળી થઈ જાય, હમણાં ઓલ્યા વી આવી ગયા ને ઓલ્યા વી આવી ગયા, હવે ખબર કાઢવા જાય છે. ઓલ્યા બિચારા એક તો માંદા હોય ને બીતા હોય ને ઉપરી જતા બીવડાવે ત્યાં હાજા થઈ ગુજરી જાય, કોજો હૂંફ બળ દેવાના હોય ને. માટે માંદાની ખબર કાઢવા જરૂર જવું, પણ એને સુખ થાય એમ. ત્યાં જઈને પછી ખાવાનું છોકરા આરે લઈ ગયા ને વળી એવી નબળી નબળી વાતો કરવી ને આ બધું ન કરવું. શિવલાલભાઈ સ્વામીની ખબર કાઢવા આવનાર દરેક હરિભક્તોને જમાડતા, રહોડું ચાલુ કરી દીધું, સમજાણું? એ કામે ઉપાડી લીધું. વળી ધોળકા ને ધંધુકાથી સારા સારા વૈદ્યોને બોલાવીને સ્વામીની બહુ દવા કરાવી, પણ સ્વામીને મંદવાડ મીટ્યો નહીં. સ્વામીને વાહામાં મોટું ઘારું પડી ગયેલું, ત્યાંથી પરું નીકળ્યા કરતું, અને ત્યાં હંમેશા પાટો બાંધી રાખવો પડતો, નહીતર વાહો સોલાય, લોહી નીકળે, પથારીમાં જાડા પેશાબ થઈ જતા. લાખો પતિનો દીકરો, આ લાખો પતિનો દીકરો ધોવે છે પરુને પાસ, સામાન્ય નર્સની જેમ કરે સેવા દિલ સાચ. પાંચ પરુ ધોવે લુવે, ઓલી નસ સેવા કરે ને એમ સેવા કરો, ફૂગ ચડાવે વિને.
એ જી સુખી ઘરનો જુવાનીઓ, કોઈ કરે નહીં સેવા આમ.
શિવલાલભાઈ કરે છે એમ.
સુખી ઘરનો જુવાનીઓ, કોઈ કરે નહીં સેવા આમ. આવી સેવા કરે કોઈ તો મળી જાય ઘનશ્યામ.
આમ જો સેવા થાય તો ઘનશ્યામ મળે.
માંદા માણસને સેવવા એ છે કપરું કામ, અભાવ ન દિયે આવવા તો રીદે ઘનશ્યામ.
બહુ ધીરજવાળાનું કામ. પાછા માંદા તો ગમે એમ બોલવા માંડે, સમજાણું? તનનો માંદો પાછો મનનો માંદો પડી ગયો હોય, એટલે સેવા કરનારાને પાછા ક્યારેક ક્યારેક એવા શબ્દો કે ને બોલ્યા ને એમ થાય કે આટલી કાળજી રાખીને સેવા કરી છે ને ઉપર જતા પાછા ગાળ ઉદ્યો છો, ભાંડો છો, આ પીડ્યું અઘરું, કારણ કે માંડોત બિચારો કેદાડાનો એમને પીડ્યો પીડ્યો ભારે કંટાળ્યો હોય એટલે ઓલા સેવા કરનારાની માથે ઉતરે, બીજો કોણ ની આવે આ ગામમાં, થોડો ખાર બધો ન્યા કાઢી નાખે. એટલે માંદાની સેવા કરવાનું કામ અઘરું છે. માંદા મોટા સંતને સેવતા રાખું ધ્યાન, મનવળા ઘાટ કરે તો જ્ઞાન થાય નુકસાન. મનમાં અવળાઘાટ થઈ જાય. મેં હમણે કહ્યા એવા કે શું આ સ્વામીએ પાપ કર્યા છે તો આવા બધા દુઃખ ભોગવવા પડે, આમ થાય મને. હવે એને સમજવું પડે કે ભગવાન શ્રી હરિ જે રીતે પોતાના સંતને કસણીમાં લેતા હોય, શુદ્ધ કરતા હોય, જે રીતે કરતા હોય એ રીતે, એ ભગવાનની સંત વચ્ચેની વાત છે. મને તો આવા સંતની સેવા મળે ક્યાંથી એમ સમજીને સેવા કરાય, મગજને તાળું દે તો આશીર્વાદ મળે. શિવલાલભાઈ તો સ્વામીની આવી બધી સ્થિતિ જોઈ જરાય મનમાં શંકા કરતા નથી, પણ સ્વામીના મનમાં એમ થયું કે આ શિવલાલને કેમ થતું છે. એટલે એક દિવસ સ્વામી કે શિવલાલ, આજ તો આ બધું બહુ ગંધાય છે ને, બધું પરવું બહુ નીકળ્યું છે, હવે તું અડીશ નહીં કહેશ. કેમ સ્વામી? રવાજે રવાજે કહેશ, સમજે આ બધું રોજનું થયું. આમાં તો પછી છે ને શિવલાલ, જુઓ સ્વામી, મને તમારામાં દિવ્ય ભાવ છે, હું આપને મહામુક્ત માનું છું, અને આ તો બધી છે ને ભગવાન શ્રી હરિની તમારી બેયની જે લીલા હોય તે, પણ મારે આમાં કોઈ પણ કુભાવ કરવાનો હક નથી, અને આપની કૃપાથી મને સત્સંગ ઓળખાયો છે, ભગવાનનો અને તમારા જેવા સંતનો મેં દઢ નિશ્ચય કર્યો છે, માટે મને ક્યારેય ઘાટ નહીં થાય કે તમને આવો રોગ કેમ થયો છે. મને અભાવ નહીં આવે સ્વામી, મારી ચિંતા કરશો નહીં. આ હતા શિવલાલ, મને અભાવ નહીં આવે કે આવી એમની સમજણ જોઈ ભાયાત્માનંદ સ્વામીનું અંતર ઓગળી ગયું કે આ તો જબરા માણસ છે, આવા તો મેં નહોતા ધાર્યા. અંતરમાં ભાવના થઈ ગઈ શિવલાલ પ્રત્યે, હેત થઈ ગયું કે વાહ શિવલાલ વાહ, હૃદયનો રાજીપો જેને કહેવાય, હા હા હા, આવા કોઈ સંતના અંતરના ઉનાળના રાજીપા મેળવા હોય ને તો જિંદગીમાં બહુ આપણું કામ થઈ જાય. આમ સ્વામીની સેવા શિવલાલભાઈ કરે છે, દિવસ પછી દિવસ જાય છે. એક દિવસ એવો આવ્યો જે દિવસ હતો જેઠ વદ પાંચમનો, તે દિવસે શિવલાલભાઈએ સ્વામીને નવડાવ્યા, બધું ધોયું, ઋષિને પાટા બાંધ્યા, બધા ગોદડા ધોઈ નાખ્યા, પછી સ્વામીને જમાડ્યા, સ્વામી પાસે આવીને બેઠા. ત્યારે સ્વામી કે શિવલાલ, આજ મારે તને એક વાત કરવી છે. કે સ્વામી બોલો ને. શિવલાલ, આટલા આટલા દિવસથી તું મારી સેવા કરે છો, હું જાણું છું કે તારે ઘરે નોકર ચાકરો કામ કરે છે, તું તો નવલખી શેઠ છો, એક હળીના બે કટકાય તારે ઘરે તું કરતો ન હો, અને આયા મારે ત્યાં તું આવું કામ કરે છે, હું તારા ઉપર બહુ રાજી થયો છું. અને સાંભળ શિવલાલ, કાલ મારે ધામમાં જવું છે, અને એટલા માટે હું તને કહું છું કે તારે જે વર જોઈ એ વર મારા પાસેથી માગી લે. માંદાને થોડાક સેવતા ને જા જા રાજી થાય, જ્ઞાન આવી જો તક મળે તો જલ્દી ઝડપી લેવા. હાજાને ગમે એટલી સેવા કરો ને તોય આટલો રાજી ન થાય. માંદાને થોડાક સેવો ને ત્યાં ઝાઝા રાજી થઈ જાય. ધરાયેલાને ગમે એટલા બદામ ને પિસ્તા ને ખાજા ને જલેબી આપો ને તોય રાજી ન થાય. ભૂખ્યાને હુકો રોટલો દો ને
તોય આશીર્વાદ દે. એ જરૂરિયાત ઉપર છે. જરૂરિયાતમંદને તકે બરોબર જેની જરૂર હોય એ જો તમારાથી આપી શકાય ને તો એ સેવા અણમોલ ગણાય. શિવલાલભાઈએ તક ઝડપીને સેવા કરી છે એટલે સ્વામી કહે છે, શિવલાલ માગી લે વરદાન. ત્યારે શિવલાલભાઈ કે, સ્વામી જે માગીશ તે આપશો. જાણે કે શિવલાલભાઈને ખબર જ હતી કે આવા મોટા સંતની હું સેવા કરીશ એટલે મને રાજી થઈને કહેવાના છે કે તારે જે જોતું હોય માગ, અને જ્યારે મને માગવાનું કે ત્યારે મારે આ જ માગવું છે. જાણે નક્કી કરીને જ નો સેવા કરતા હોય. આશ્ચર્યમાં મૂકી દે એવી આ કથા છે. વાર લાગી નથી, શિવલાલ વિચારવા રહ્યા નથી, તરત જ કીધું કે સ્વામી હું માગીશ એ આપશો ને. ત્યારે ભાયાત્માનંદ સ્વામી બોલ્યા, સાંભળ શિવલાલ, સાંભળ. જો અત્યારે મારા હૈયામાં સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનું પારાવાર બળ વર્તે છે. શિવલાલ, મારા દેહને આ રોગ છે ને એ તો શ્રીજી મહારાજે મને ઘડવા કે મારી કસોટી કરવા કે મારી અંતરમાં રહીને મને જોયા કરવા કારણે કેવીક આત્મનિષ્ઠા છે એટલે મૂક્યો છે. ભગવાન સ્વામિનારાયણ જેમ રાખે એમ આપણે રહેવું, એમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. બાકી શિવલાલ ફૂંક મારું ત્યાં રોગ ઉડાડી મૂકવું. પણ છે ને જેવી હરિની ઈચ્છા. અને સાંભળ શિવલાલ, તું એમ કહેશ કે સ્વામી હું માગું એ આપશો, આથી પ્રકૃતિ પુરુષ સુધીના રાજ્યને માગીને તોય હું દઈ દેવા સમર્થ છું, તો બીજું તું તને શું ન આપું કહેશ. માટે વિના સંકોચ છે, જે માગવું હોય તે શિવલાલ માગી લે. ત્યારે શિવલાલ શેઠે કહ્યું કે સ્વામી રાજી રહેજો, મને આ લોકની કોઈ ઈચ્છા નથી, અને પરલોકની પ્રકૃતિ પુરુષાદિકના લોકની એ મને કોઈ ઈચ્છા નથી, આ લોકની પરલોકની કોઈ. સ્વામી મારે તો અક્ષરધામમાં મારા વાલા ઘનશ્યામની સેવા જોઈ છે. મારે દિવ્ય લોકમાં દિવ્ય મૂર્તિ પુરુષોત્તમના આનંદમાં ગરકાવ થવું છે. અમારે આ હડેલા દેહમાં અને આ દુઃખરૂપ સંસારમાં આ દરિયા જેવા દુઃખના ખાડા જેવા જગતમાં રહેવું નથી. માટે સ્વામી સાંભળો, તમો ધામમાં જાઓ, એના 14મા દિવસે શ્રીજી મહારાજને સાથે લઈ મને તેડવા આવજો. તમે સ્વામી એમ કહ્યું કે મારે કાલે ધામમાં જવું છે એટલે કાલે જેઠ વદ છઠ થાય અને એનું 14મું થાય અષાઢ સુદ પાંચમ. વરદાન મને એ દો કે અષાઢ સુદ પાંચમે મને તમે શ્રીજી મહારાજને મોટા સંતોને સાથે લઈને તેડવા આવજો અને અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં થાપી દો. ભાયાત્માનંદ સ્વામી તો શિવલાલની હામું જોઈ રહ્યા. શિવલાલ આ શું માગે છો? સ્વામી હું બરાબર માગું છું, પણ કાંઈ વિચાર્યું તો કે વિચારીને જ માગું છું. અરે શિવલાલ, તું તો હજી બીજી વિષયમાં છો, તારે બે વી નથી આયા એટલે 40 વર્ષનો નથી છો, તું તો બીજી વિષયમાં છો. 33 વર્ષની ઉંમર હતી, અર્થાત નાનો છો, ને આવું શું માગી બેઠો? શિવલાલ બીજું કાંઈક માગ, બીજું કાંઈક માગ. સ્વામી બીજું હું શું માગું? બીજું શું માગું સ્વામી? આ લોકમાં તો મારે ત્યાં સુખ વૈભવ ધન દોલત દીકરા પદ પ્રતિષ્ઠા અષ્ટ સિદ્ધિ રિદ્ધિ નવ નિધિ બધું છે સ્વામી, બધું છે. પણ આપ જેવા સદગુરુઓની સેવા અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તે સર્વે માઇક સુખ મારે મન ઝેર જેવું થઈ ગયું છે. રિદ્ધિ સિદ્ધિ પદ પ્રતિષ્ઠા બધું ઝેર જેવું થઈ ગયું છે. મને અને તમને આ લોકમાં મૂંઝવણ થાય, માંદા પડીએ, આબરું જાય, એવી બધી બહુ પીડા થાય, ત્યારે આ દુનિયા સંસાર જગતને કુટુંબને ધંધા ઝેર જેવા થાય. બાકી શારીરિક ઓરથી લીલા લહેર હોય ને તો 1000 વર્ષે ધામમાં જવાનું મન આપણને થાય એવું નથી. એક શેઠ જમવા બેઠા, એનો નોકર ફૂલકા ઉલાળતો ગયો. શેઠે 8 ફૂલકા ઉલાળ્યા ત્યારે બેહવા આવેલા મહેમાને એમ કીધું, શેઠ આટલું બધું તમે આટલી ઉંમરે જમી શકો છો એ આશ્ચર્ય છે. તક જ્યાં સુધી ધંધામ કમાણી હોય ને ત્યાં સુધી ગમે એટલું ખાવતો હોય પચી જાય છે, પણ મારે બેટું બજાર બેસી જાય ને હારવારી પેટ બેસી જાય છે, ટેન્શન થઈ જાય ને પછી 3 ફૂલકાય નથી પચતા. બાકી આવક હારી હોય ને તો 8-10 ખાઈ જાવ તો ભારે કોળીમાં રહું કે આ વાત છે, સમજાણું. એમ મને ને તમને આ લોકમાં ચારે કોરથી હારવું હોય ને તો ધામમાં જવાનું હોણું ઈનું આવે, પણ ચારે કોરથી ઠાકોરજી બરાબરના ગોદાવે કોઈ વાતે હરખું પડે નહીં ને તઈ કે પ્રભુ હવે દોરી ખેહી લે, ક્યાં નાખવી તારી હડીલી દોરી, હવે ખેહી લે, લ્યો બોલો. ગજબની વાતો છે. કહેવાનો અર્થ એ છે કે દુઃખ અને વિપત્તિમાં જ પરમેશ્વરનો આપણે છે ને એક્સ્ટ્રા વિલની જેમ ઉપયોગ કરીએ છીએ, બાકી ભગવાન ઠાઠે પડ્યા રે ને બાકી લીલા લે. શ્રી હરિને કેવા માનવા ને કેવા હૃદયમાં અગત્યના સ્થાનમાં બેહાડવા એ આપણને હજી ક્યાં ભાન છે. ઘણાય ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને રાખે છે ઘરમાં દાદરા હેઠે કોણા મંદિરમાં, કાંઈ નચી રાખતા એવું નહીં, પણ એક્સ્ટ્રા વિલની જેમ જ એનો ઉપયોગ હોય, સમજાણું, કે કોક દી કામ લાગો એમ હોતો. અને જ્યારે કામ લાગો ત્યારે તમારી પાસે આવીને રોવાનું, પગ પસાડવાના, પ્રાર્થના કરવાની. બાકી જે દી તમારું કામ ન હોય તે દી તો એ જેવી તેવી આરતી ને જેવું તેવું જય સ્વામિનારાયણ કરવા પૂરતું, એક્સ્ટ્રા વિલને ઝાપટવા પૂરતું ઝાપટી નાખે માણા, સમજાણું. આમ કાંઈ ભગવાનની ભક્તિ થાય, આમ ભગત થવાય. ભગવાન તો ભગવાન છે, શિવલાલભાઈ શેઠને ભગવાનથી વધારે કાંઈ નથી. એને આ બધી પદ પ્રતિષ્ઠા સુખ સાહેબી ઝેર જેવી છે એમ એણે સ્વામીને કીધું. બોલો આપણામાં આ તેવડી ખરી, સુખ સાહેબી ને આ બધું ઝેર જેવું કહેવાની કેવી સમજણ છે, કેવો સમાગમ કર્યો હશે એને ગુણાતીતાનંદ સ્વામીનો અને ગોપાલન સ્વામીનો, કેવી અંતરમાં સમજણની ઘેડ પાડી છે. આ લોકમાંથી કેવા લુખા થયા જો તો ખરા. વળી કીધું, સ્વામી તમે એવું કહેશો કે તારે છોકરા નાના છે, સાંભળો સ્વામી છોકરાની મને કાંઈ પડી નથી. કોની નથી પડી? છોકરાની મને કાંઈ પડી નથી કે છોકરા ભગવાન સ્વામિનારાયણને જીવનમાં મુખ્ય રાખશે તો સ્વામિનારાયણ ભગવાન એની રક્ષા કરશે, મારાથી શું રક્ષા થાય. અને સ્વામિનારાયણ ભગવાનને છોકરા નહીં માને, સત્સંગી નહીં રહે, નિયમ ધર્મ નહીં પાળે, સાધુનું સમાગમ નહીં કરે તો એ છોકરાની મારે શું પડી છે ને, સમજણ. એટલે હું છોકરાની ચિંતા કરતો નથી. સ્વામી આપ રાજી થયા હો તો મેં જે વર માગ્યો તે મને કૃપા કરીને આપો એમ કહી અને સ્વામીના પગમાં પડ્યા. સ્વામીને એમ થયું કે વાહ શિવલાલ વાહ. સ્વામી કહે છે કે શિવલાલ પાકું છે કે સ્વામી કાચું, હું વાણિયાનો દીકરો વેતરું નહીં હો, મારું પાકું છે. આ લોકમાંથી એણે મનને બરાબર હંકેલીને ભગવાનના સ્વરૂપમાં જોડેલું. એક દિવસ આપણે આ કરવું પડશે. કોઈ માણસ સમજીને બધેથી વૃત્તિઓને પાછી વાળીને ભગવાનના સ્વરૂપમાં લગાવી દે અને કોઈ માણસને પછી મોત ઢૂકડું દેખાય ત્યારે ભી પડે ત્યારે વૃત્તિઓને હંકેલીને ભગવાનમાં જોડે, આ બેમાં આકાશ પાતાળનું અંતર છે. જ્યાં શરીર સારું હોય, બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, એવા સમયમાં જ સમજીને બધેથી મન વાળી લે, બધી વાસના પોતે ભોગવવી છે પૂરી કરવી છે એમ નહીં, મનમાં મનમાં ટાળી દે ભોગવ્યા વિના, એ ડાયો છે. ઈચ્છાઓ પૂરી કર્યા કરે, સંકલ્પો પૂરા કર્યા કરે તો મોત આવી જાય ત્યાં સુધી ઈચ્છાઓ અને સંકલ્પોનો એન્ડ કાંઈ આવે નહીં. એક સંકલ્પ પૂરો કરો તો બીજા પાછા 10 ઊભા થાય છે અને મોત તો કાંઈ વાટ જોતું નથી, ગબલીન અચાનક આવીને ગળું ઝાલે. એટલે ઈ વાત બહુ સજાગ માણસને સમજાય એવી છે.
શિવલાલભાઈ જેવું થવું અઘરું છે, ભાગ્યશાળીનું કામ જો થવાય તો. શિવલાલભાઈએ માગ્યું એવું કોણ માગે. માંદા સાધુની સેવા તો બહુ લોકો કરે છે.
એ જી માંદા સંતની સેવા તો કરીને કરશે ઘણાય, એ જી માંદા સંતની સેવા તો કરીને કરશે ઘણાય, પણ જ્ઞાન આવું વરદાન તો એ શિવલાલ થી જ મગાય.
બાકી માંદાની સેવા કરીને ઘણા એ માગ્યું છે, પણ બધું આ લોકનું કઈક મુશ્કેલી હોય અને ટાળવાની વાત માગી હોય, પણ શિવલાલ જેવું કાં કોઈએ માગ્યું છે? તમારી સામે કોઈ એવો ઇતિહાસ? આવો ઇતિહાસ હોય તો કહો. શિવલાલ જેવું માગનારો કોઈ ઇતિહાસ તમારી નજરે હોય તો બતાવો. કોણ માગે? આવું ધામમાં જવાનું કોને મન થાય? અને ધામમાં જવાનું મન થાય છે, નથી થતું એમ નહીં, પણ બધી કોરથી આઈનું જ્યારે છૂટી જતું હોય ને લબડીને રહેતા હોય ને પછી છેલ્લે ધામ સાંભળે હોઉં કે હવે તો હાલો ધામમાં. તારે આમ રોતા રોતા માય ખાંગલા વેડા કરીને ધામમાં જવા બધા તૈયાર થાય છે. 4-6 મહિના પછારીમ હડે ને પછી એમ થાય કે હવે સારું નહીં થાય, પછી કહેતા હોય છે સ્વામી હવે આ દુઃખમાં તું ઉગારો ને ધામમાં મોકલી ત્યાં, હવે અટાણે હવે સારું થાય એમ જ નથી, એટલે ને નકર તારે જવું તું. બોલો, એક જણો તો આખી જિંદગી મંદિરમાં રહ્યો ને ભગત બહુ સારો કહેવાય ગામ આખામાં, છત્રી પ્રસાદીની ફરતો 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 હતો ને મેં વળી કીધું કેમ બાપા મજામાં, તારે કે આ હો ભગવાનની કૃપા ને તમારા જેવા સંતની દયા, બાકી મરી ગયો હોત કે. મેં કહ્યું વળી શું થયું તું? અરે હું તો તને હજડ થઈ ગયેલો, ખબર જ નહીં, દવાખાનામાં 10 વાગે ભાનમાં આવ્યો તો ખબર પડી કે મને તો પેરેલિસિસનો આંચકો આવી ગયો. હા સ્વામી મરી જાત, મને બહુ નવાઈ લાગી. મેં એને એમ કહ્યું કે દાદા મરી જાત તો ધામમાં જાત, હું વારી ઘડીએ મરી જાત કરો, મને કે કોને ખબર ક્યાં જાત. અરે મેં કીધું શું તમે આ વાત કરો છો? અરે એવું તો કે આ તો ભગવાનની કૃપા ને તમારી દયા બચી ગયો. મેં કીધું 70 વર્ષની ઉંમરે તમે બચી ગયાના આનંદ વ્યક્ત કરો છો, હવે હું આ સંસારમાં ઠોહા ખાવા હારું તમારે આ રહેવું છે? આટલો બધો સત્સંગ કર્યો, આટલી કથા સાંભળી, વહેલા 4 વાગ્યે ઉઠીને મંદિરે આવી જાઓ છો, પગથિયા ઘહી નાખ્યા તમારા પગ તળિયાએ, અને ક્યાં જાય એ નક્કી ન થયું. વિચાર કરજો, આપણું સરનામું પાકું હોવું જોઈએ, આજ મરીએ કે 10 વર્ષ કે 50 વર્ષ પછી મરીએ, પણ એ તો નક્કી જ હોવું જોઈએ કે હું ધામમાં જ જાય, જીવવું જ એવું, હું કરવા એવું જીવવું કે મનમાં એવો ફફડાટ રહે કે અને ખબર ક્યાં જાય. કાં એવું જીવાય શું? તારે મનમાં એમ થાય છે ને કોને ખબર ક્યાં જાય, એવું જ જીવવું કે ખબર જ હોય કે અહીંયા જ જાય. એક જણાની માંદાની હું ખબર કાઢવા ગયો, મેં એને પૂછ્યું કે કેમ છો, તો કે અત્યારે વયો જાવ તોય મને ચિંતા નથી, કેમ જે હું એવું જ જીવો છું કે મને અટાણે મરવામાં કોઈ પસ્તાવો થાય એમ નથી. મેં કરવાનું છે એ જ કર્યું છે, નથી કરવાનું એ મેં કર્યું જ નથી, મને મરતી વેળાએ શું કામ જરાય પસ્તાવો થાય કે હાલું કરવાનું હતું ઈચ્છ્યું નહીં, ન કરવાના કર્યા છે, ને હવે જો ભગવાન થોડુંક આયુષ લંબાવે તો હવે કરવાનું કરી લઉં એમ. અટાણથી જ કરવાનું કરીએ નહીં કે મોત આવે એટલે પસ્તાવાનું રહે જ નહીં. એ ડાયો કહેવાય, મરવાનો થાય ત્યારે વિચારે સડક ભારે કરી, સમજાણું. એક સંતને ઇન્ટરવ્યુ લેનારાએ પૂછ્યું કે એક સવાલ કરું કે પૂછો, તો કે તમને એવા સમાચાર મળે કે 1 મહિના પછી તમારું મોત છે તો સ્વામી તમે શું કરો? તો કાંઈ નહીં, કરું છું એનું ઈ એવું કે તો બીજું શું કરું? તો કે તમારે મોત સાંભળ્યા પછી જીવન શૈલીમાં કે તમારી લાઈફમાં આમ કોઈ ફેર ન પડે કે ફેર પડે એવું જીવતા જ નથી, જીવવું પડે એ જ જીવીએ છીએ. મહિના પછી તમે મરવાના છો એ સાંભળ્યા પછી અમે અમારા જીવનને જેટલું ફેરવીએ એનો અર્થ એ થાય કે એટલું અમે ખોટું જીવતા હતા. ખોટું જીવતા જ નથી, મોત સાંભળીને બદલવું પડે એવું જીવતા જ નથી, એવું જ જીવીએ છીએ, મોત મોત રાખીને જ. આમ હોય અને આપણને કીધું હોય તો કે મહિના પછી તમારે મરવાનું છે તો હું જીવીએ છીએ એમને એમ જીવીએ. વાત કરો છો માંડી ગોતવા માળા, ક્યાં કે હવે શાળા બેન કરી મોત આવી ગયું મારે હાલું માળા ક્યાં છે લ્યા. અહીં અચીન ખીલ લે કે દી 6 મહિના પહેલા, અરે તારી દાદી 6 મહિના પહેલા ની અહીં અટણ ગોતવા આવ્યો તો કે મોત આવી ગયું. હવે મને કહો આમાં શું સત્સંગ કર્યો, શું સમાગમ કર્યો ને શું સમજ્યા. શિવલાલભાઈ માસી તો બહુ શીખવા જેવું બાપા, અદભુત વાત છે. શિવલાલભાઈ એમ કીધું કે મારે જવું છે અક્ષરધામમાં, બીજી વાત મને ગમતી નથી સ્વામી. એટલે ભાયતમાનંદ સ્વામીને અંતરથી રાજીપો થઈ ગયો. પથારીમાં બેઠા થઈ ગયા, શિવલાલનો વાહો થાબડ્યો, શાબાશ શિવલાલ શાબાશ, ધરતીના ઇતિહાસમાં તારા જેવો માગનારો કોઈ નીકળ્યો નથી, હે ધ્રુવ જેવાને માગતા નથી આવડ્યું તને હું. આ હા હું કહું કે છે રાજી સિંહ કે બોલો, એ કહેવા પડે ને. એનાય મનમાં એમ નથી થતું કે નાના છોકરાને આ બધું મૂકીને આને હું આવું વરદાન કાં દઉં છું, હું તને તેડવા આવીશ. કેમ છે સામે સંત છે, એને બધાય કરતા અગત્યનું અક્ષરધામને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો મહા આનંદ જ છે. અને સ્વામિનારાયણ ભગવાને સંતની વ્યાખ્યામાં એવું કહ્યું કે જે સત્પુરુષ છે એને તો આ લોકની કોઈને હાણવૃદ્ધિ થાય એનો અરક્ષોપ થતો નથી, પણ પરલોક જે ભગવાનનું ધામ એમાંથી જરાક જીવ જો કોઈ કારણસર પાછો પડતો હોય તો સંતના હૃદયમાં બહુ શોક થાય છે, કરે રે રે થોડા કાળ જીવવો અને આણે એનો પરલોક જે ભગવાનની સેવારૂપ મોક્ષ બગાડ્યો. હા તારી એણે તો બહુ ભૂંડું કર્યું, હે કે આ લોકમાં તો 4 દિનકી ચાંદની બીતે આગે બોત અંધેરા, અહીં કોણ મૂળિયા નાખી ગયું છે, થોડા કાળ જીવવું ને એણે તો પોતાનું અખંડ આનંદરૂપ જે અક્ષરધામ ભગવાનનું સ્વરૂપ એ મળવાનું હતું એ બગાડ્યું. એમ સંતને શોક થાય છે, પણ આ લોક કોઈનો બગડે કે અહીં કાંઈક હાણવૃદ્ધિ થાય, હાણ એટલે નુકસાની, વૃદ્ધિ એટલે નફો, સંતને એની નથી પડી. પણ ભગવાનના માર્ગમાં કોઈ પાછો પડે, કોઈને ભગવાનમાં હેત ઘટે, સંતમાં હેત ઘટે, કોઈને માનસી બગડે, કોઈનું ધ્યાન બગડે, કોઈને જેવું સત્સંગમાં સુખ આવતું હોય એવું આવે નહીં, ઓછું થઈ જાય, એની સંતને ચિંતા થાય, ઘરે રે આ તો બહુ ખોટું થઈ રહ્યું છે, બીજી થતી નથી. ભાયતમાનંદ સ્વામી ખુશ થઈ ગયા અને કહ્યું કે શિવલાલ જા, મારા 14માને દિવસે શ્રીજી મહારાજને મોટા સંતોને સાથે લઈને હું જરૂર તને તેડવા આવીશ. આપી દીધું વરદાન. આ લોકની દોમદોમ સાહેબીમાં આળોટતો એ 33 વર્ષનો નવયુવાન, આ હા, અને એને જગત જ્યાર થઈ જાય શું વાત કરો છો, હે કમાણી હોય તો 7-8 ફૂલકા પચી જાય બાપા, જગત જ્યાર થતા છે. જગત જ્યાર થઈ ગયું અને મોટા સંતો પાસેથી વરદાન માગી જલ્દી અક્ષરધામની વાટે સીધાવે તે આ તો અદ્ભુત ઐતિહાસિક ઘટના છે. ઘણી સમજણને અંતે આ થાય છે. આ પ્રસંગ દુનિયા રહેશે ત્યાં સુધી ગવાશે, અને જ્યારે જ્યારે ગવાશે અને જ્યારે જ્યારે સંભળાશે ત્યારે મુમુક્ષુના રૂમાડા બેઠા થશે. કંઈકના જીવ આ સંસારમાં જગતમાં કે માયામાં કે ધંધામાં કે પરિવારમાં ચોટ્યા હશે, પણ શિવલાલની ધારદાર કથા સાંભળ્યા પછી કંઈકના બંધન કપાહે. જેમ ખરપો મારો ને જુવાર બાજરાના રાડા કપાય ને, એમ આ કથાથી બંધન કપાહે. કેવો હશે શિવલાલને આ લોકનો અભાવ, કલ્પના કરો, થોડીક કલ્પનાઓ કરાવું છું. એજી કેવો હશે શિવલાલને આ લોકનો અભાવ,
અને આપણું કેમ?
કેવો હશે હરિ સંત માં વળી અક્ષર ધામે ભાવ,
કરો કલ્પના.
એ જ શીખવા જેવી છે આ કથા, મારે ને તમારે આજ આવી સમજણ કરીએ તો રાજી થાય મહારાજ.
હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકીને વળતું લેવું નામ જોને.
તમે ઓડાયા તો ડાપણ મેલો, યા નથી ડાપણનું કામ.
કાલા ગેલાના છે પ્રભુ સમરથ સીતારામ, અહીં તો માથું વાઢે માલ કાઢે એવું છે. ગેંગે ફેંગેનું કામ નથી, આ સુરાનો જ માર્ગ છે. જબરી વાત છે.
જોજો માંદા સંતની કરજો સેવા જરૂર, જ્ઞાન આશા એક રાખજો, જટ પહોંચીએ હરી હજૂર.
જોજો સેવા કરીને બીજું માંગતા નહીં, એક આશા રાખજો કે જટ ઠાકોરજી ભેળા થઈ જાય.
સકામ ભાવે કરીએ તો પણ થાય છે કામ,
સકામ ભાવ રાખીને ભગવાનની સંતની સત્સંગની કાંઈ પણ સેવા કરીએ તો સકામ ભાવના ફળે છે. સંકલ્પ પ્રમાણે આ લોકના ધન દાન વગેરે મળે છે.
પણ જ્ઞાન હરીરી જાવવા રાખજો ભાવ નિષ્કામ. એ જી 33 વર્ષની ઉંમરનો જાય જો અહીંથી આમ, ક્યાં સુધી કુટાવું આપણે આ લોકમાં આમને આ.
નહીં જાવું ધામમાં,
કેદી જાવું. એ જી 70 વર્ષે પણ થાય નહીં ધામે જવાનું જો મન, 70 વર્ષે 80 વર્ષે 90 વર્ષે પણ થાય નહીં હરિધામે જવાનું મન. અરે રે કે વાત છે દુઃખની, ચેતી જાજો સહુજન. હજી આશા ભરી છે આ લોકની, અહીંયામાં હલો હાલ.
ક્યાંથી ધામમાં જવાનું મન થાય?
અક્ષરધામે જવાનું ક્યાંથી થાય જીવને દલ?
ઈચ્છા જ ક્યાં થાય ભાઈ? ઈચ્છા શૂન્ય થાય તો મેળ ખાય.
એ જી સંકલ્પ શૂન્ય જુવાનીઓ, ઓલો સંકલ્પ શૂન્ય જીવાનીઓ, માગે આવું વરદાન. ઈચ્છા શૂન્ય થયા વિના, ઈચ્છા શૂન્ય થયા વિના આય નહીં આવું તાં.
આપણે તો બહુ રાગ, બહુ ઈચ્છાઓ, બહુ સંકલ્પો છે. આવી હો જિંદગી લઈને તોય પૂરા થાય એમને, એટલું ભર્યું છે મેલ કર્યું. આ કરવું ને આમ કરવું ને આમ થવું ને આવું હોવું ને આમ એમ ને હો ને એ ને, ક્યાંથી ધામમાં જવાનું મન થાય? ક્યાં શિવલાલ શેઠ ને ક્યાં આપણે,
બોલો લ્યો. અરે ત્યાગી ગૃહી નો મેલ શું, વય સાથે શો સંબંધ?
કોણ ત્યાગી ને કોણ ગ્રસ્ત, અને આમાં ઉંમર આરે શું સંબંધ છે? હે કોણ જુવાનીઓ ને કોણ ગરડો ભાઈ, જેની સમજણ મોટી મોટો. વચનામૃત વડતાલ નું વિષમું કેસ.
એ જી ત્યાગી ગૃહી નો મેલ શું, વય સાથે શો સંબંધ?
જ્ઞાન જો સમજાય તો, જ્ઞાન જો સમજાય તો તરત છૂટે બંધ. જેદી સમજાય તેદી બંધનો બધાય છૂટી જાય છે. વાલા ભક્તો, શિવલાલ ભાઈએ 117 વર્ષના મહાવિભૂતિ સંતની સેવા કરી અને ધામમાં જવાનું માગી લીધું. આને કોઈ આપઘાત ન ગણતા હો, આજ કથમાંથી ઘણાય મરીને વયા જાય છે ટીકડીયું ખાઈને પંખે લટકાઈને. આહા, ઈ તો મોત બગાડ્યું કહેવાય. એ તો નાસીપાત ત્રાસી ગયો, ઠાકી ગયો, ટૂંકાવી નાખ્યું કહેવાય. આ એમ નો સમજતા હો? આ લોકોમાં ચારેય કોરથી સુખ હતું, કોઈ વાતે દુઃખ નહીં. અને તોય ભગવાન શ્રી હરિ એને અખંડ સાંભળતા, ગોપાલનંદ જેવા સ્વામી અખંડ સાંભળતા, ભગવાન વિના એને ગમતું નહીં ક્યાંય. એટલે એને અક્ષરધામમાં ઝટ જવા હારું સ્વામીની સેવા કરીને આવું વરદાન માગીને અહીંથી ચલતી પકડી ભાઈ. વાલા ભક્તો, હવે બીજો દિવસ થયો. જે હતો દિવસ સંવત 1916 જેઠ વદ 6 અને શનિવાર, બરોબર સવારના 11 વાગ્યાનો સુમાર છે. આજુબાજુના ગામડાના સ્વામીના હેતવાળા સાલાસર ધંધુકા કે બીજા ગામડાના સત્સંગીઓ બધા આવી ગયા છે. સમાચાર મળતા ઠાકોરજીના થાળ થઈ ગયા, હવે જમી લીધું છે, સ્વામીએ પણ ભોજન કરી લીધું છે. સ્વામીની આજ્ઞા મુજબ ગાયનું છાણ લાવીને લીપી નાખવામાં આવ્યું છે, તલ વેરી દીધા છે, દર્ભ લાવ્યા છે એ મૂકી દીધો છે. અને 11 ટકોરે ભાયતમાનંદ સ્વામી, સંતો એના મંડળના 5-7 છે, બીજા બધા હરિભક્તો છે, બાઈઓ ભાઈઓ બધા દર્શન કરે છે. અને સ્વામી પથારીમાંથી ઊભા થઈ છાણ લીપેલી ભૂમિ ઉપર પદ્માસન વાળીને બેઠા છે, પ્રાણાયામ કર્યા છે, લાંબો શ્વાસ લીધો અને સૌ કોઈને કહ્યું કે હે વાલા સંતો ભક્તો, અનંત મુક્તો સાથે ભગવાન શ્રીહરિ, ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો મને તેડવા આવ્યા છે, હું મહારાજની સાથે જાઉં છું. એમ કહીને ભાયતમાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો. વાલા ભક્તો, અખંડ મહારાજની સેવામાં ભાયતમાનંદ સ્વામી પહોંચી ગયા છે. ઇતિહાસના પાને આ વાત લખાણી, પણ આજ જેઠ વદ 6 દિવસે ગઢડામાં ભગવાનના મહા અનન્ય ભક્ત મોટીબાઈએ પણ દેહ છોડ્યો છે. આજ દિવસે સમગ્ર પરમહંસમાં વધારે વધારે લાંબુ જીવા હોય તો ભાયતમાનંદ સ્વામી, અને સમગ્ર એભલ પરિવારમાં લાંબામાં લાંબુ જીવ્યા હોય તો મોટીબા. અને બેયે અક્ષરધામમાં જવાની તિથિ એક સાથે પાસ કરી 1916 જેઠ વદ 6 બંને ધામમાં ગયા છે. વાલા ભક્તો, વાગડ ગામમાં સ્વામીએ દેહનો ત્યાગ કર્યો છે. બધા હરિભક્તોએ ભેગા થઈ સ્વામીની પાલખી કરી ભગવાનની ધૂન ભજન કરતા કરતા શિવલાલભાઈ શેઠ સાથે છે. શિવલાલ શેઠે સ્વામીની પાલખી ઉપાડી બીજા ભક્તોની સાથે મોરસિયા ગામની વાડી ત્યાં સ્વામીને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા છે. અને એ મોરસિયા ગામની વાડીમાં સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે અને ત્યાં હાલ પણ ઓટો કરેલો છે. કોક દી જાવ તો જોજો. વાગડ, મોરસિયા અને સાલાસર આ 3 ગામના લોકો સાથે સ્વામીને બહુ હેત હતો. આ 3 ગામના લોકોને સ્વામીએ સત્સંગ કરાવેલો અને સ્વામી સાથે સૌને ગુરુબુદ્ધિ હતી અને સ્વામીની સેવામાં આ લોકો હાજર રહેતા હતા. અને મૂળ વાગડ ગામના દરબારો પણ સ્વામીને પ્રભુ જેવા માનતા હતા. અને સ્વામી જેઠ વદ 6 દિવસે ધામમાં ગયા. આથી આ વાગડ, મોરસિયા અને હાલાહરના તમામ ખેડૂતો અને તમામ દરબારો સ્વામીનો મહિમા જાણીને તે દિવસથી આરંભીને આ દિવસ સુધી જેઠ વદ 6 અગતો પાળે છે. અર્થાત જેઠ વદ 6 દિવસે આજે પણ આ 4 ગામમાં હાતીડા જોડાતા નથી. સ્વામીના માનમાં. વળી સ્વામીની ચાખડીઓ, સ્વામીની લાકડી, પહેરવાની ધોતી, તુંબડી સ્વામીની પાણી પીવાની, ચાકડો વગેરે સ્વામીની પ્રસાદીની વસ્તુઓ વાગડ સ્વામિનારાયણ મંદિરમાં પધરાવી છે. જે કોઈ યાત્રાળુ હોય ત્યાં દર્શન કરવા જાય છે તેને આજ પણ ત્યાંના હરિભક્ત ભાવથી સ્વામીની લાકડી, તુંબડી, ધોતી વગેરેના દર્શન કરાવે છે.
વાગડ દર્શન કરજો જઈને કોઈક દન, આ પ્રસંગ સંભાળજો થશે હરિ પ્રસન્ન.
ક્યારેક જીવનમાં મોકો મળે તો જાજો, હું તો જઈ આવ્યો છું. સ્વામી જે કૂવે નાતા અને પાણી પીતા એ વાગડ મંદિરમાં હજી કૂવો છે. અને જૂના વખતના જે કૂવા ઉપર ફાળકા હતા, હું જેથી ગયો તેથી આમ કરીને દોરી વીંટાઈને અંદરથી ડોલ આવે એવો કૂવા ઉપર ફાળકો હતો, તો અમે આમ આમ કરીને દોરી વીંટાઈને ડોલ કાઢેલી ને પાણી પીધેલું. વાલા ભક્તો, ભાયતમાનંદ સ્વામીએ વાગડ ગામ સારાય સંપ્રદાયમાં પ્રસિદ્ધ કરી દીધું. સંતની સાથે જે જોડાઈ ને અમર થઈ જાય. આમ સ્વામીનો બધો જ વિધિ પૂર્ણ થયો. સ્વામી ધામમાં ગયાના બધા સત્સંગીઓ ભેળા થઈ અને બીજે દિવસે પત્રો લખ્યા. પણ સ્વામી ધામમાં ગયા અને બીજે દિવસે શિવલાલભાઈને શરીરે તાવ બહુ આવ્યો. બધે કાગળ લખાણા, બોટાદ ભગા દોશીને કાગળ લખ્યો કે વાગાડમાં ભગવાન સ્વામિનારાયણના દીક્ષિત 170 વર્ષની ઉંમરના સંત ભાયતમાનંદ સ્વામી ભગવાનના ધામમાં ગયા છે, સત્સંગને મોટી ખોટ પડી છે. આની સાથે સાથે ભગા દોશીને એટલે શિવલાલભાઈના બાપને એ સમાચાર લખવામાં આવ્યા કે શિવલાલભાઈને શરીરે તાવ બહુ આવ્યો છે. આ સમાચાર બોટાદ પહોંચ્યા એટલે શિવલાલભાઈને તેડવા માટે ભગા દોશીએ તૈયારી કરી. તરત જ ગાડી જોડાવી અને ભગા દોશી શિવલાલભાઈને તેડવા માટે વાગડ આવ્યા. આવીને શિવલાલભાઈને વિનંતી કરી કે તું હવે બોટાદ હાલ. શિવલાલભાઈએ કહ્યું કે પિતાશ્રી, મારે હવે બોટાદ આવવું નથી. અરે દીકરા, એવું થાય? બોટાદ નું આવું એવું હાલે? બોટાદ નથી આવું કે? ના પિતાશ્રી, મારે બોટાદ આવીને શું કામ છે? બોટાદ મારું શું કરવાનું છે? અરે આમ કામ બોલે? ભગા દોશી ઢીલા પડી ગયા, ઉદાસ થઈ ગયા. એટલે ભાયતમાનંદ સ્વામીના શિષ્ય સાધુ દેવનંદન દાસજી, સંદાજી વગેરે સાધુ હતા, એમના મનમાં એમ થયું કે આ બરાબર નથી થતું. ભગવાન શેઠ ઉદાસ થઈને બેઠા છે અને શિવલાલભાઈ માનતા નથી. એટલે દેવનંદન દાસ વગેરે સ્વામીએ ભેગા થઈ અને શિવલાલભાઈને સમજાવ્યા કે શિવલાલભાઈ આવું ન કરો, પિતાશ્રી ઉદાસ થાય છે, માટે આપ બોટાદ જાઓ. સમજાવીને હારે મોકલ્યા છે. ત્યારે શિવલાલભાઈ જાતા જાતા સ્વામીનું જે તેરમું કરવાનું એને માટે જે કાંઈ ખર્ચ થાય એમાં વાગડ, મોરસિયા, સાલાસાર ત્રણેય ગામના હરિભક્તોને જમાડવા પડે, એનો જે કાંઈ ખર્ચો થાય એ તમામ ખર્ચો શિવલાલભાઈએ ન્યા હરિભક્તોને આપ્યો કે સ્વામીની પાછળ થતો બધો જ ખર્ચ, આખા સત્સંગને ને આખા ગામડાઓને જમાડવાનો મારે કરવાનો છે અને આટલો એ થશે, માટે આ રૂપિયા તમે રાખો અને છૂટથી બધાને જમાડજો, છૂટથી ખર્ચો કરજો અને એમાં કાંઈ ઘટે તો કેવડાવજો, પણ કસર કાંઈ ન રાખતા. આમ અગાઉ બધા પૈસા આપી અને શિવલાલભાઈ પોતાના પિતાની સાથે ગાડામાં બેઠા, બોટાદ તરફ ગાડા હાલ્યા અને વચમાં
શિવલાલ ભાઈએ પોતાના પિતાશ્રીને કીધું કે બાપુજી, તમે મને બહુ આગ્રહ કર્યો કે બોટાદ હાલ ને હાલ, એટલે હું બોટાદ આવું છું, પણ હું બોટાદ આવું છું. શેઠ કે શિવલાલ હું કાંઈ સમજ્યો નહીં. તો કે પિતાશ્રી, તમારું માન્યો હું આટલું કે હું બોટાદ આવું છું, પણ ઘરે નહીં આવું. એટલે તો ક્યાં જાય છે? કે બાપુજી, હું મંદિરમાં રહીશ, મારો ખાટલો મંદિરમાં ઢળાવજો. શિવલાલ, આવું કેમ? મંદિરમાં કેમ, ઘરે કેમ નહીં? ત્યારે શિવલાલભાઈએ કહ્યું કે પિતાશ્રી, તમે સારા સત્સંગી છો, સત્સંગનું તમને જ્ઞાન છે, માટે કાંઈ ચિંતા કરશો નહીં, મારે ધામમાં જવું છે. હવે આવું સુખી ઘર હોય અને બાપને દીકરો એમ કહે કે મારે ધામમાં જવું છે, એટલે કયો બાપ આમાં આંચકો ન ખાય. ભગા દોશી શિવલાલની હામું હામું જોઈ રહ્યા કે તું આ શું વાત કરે છે? કે હા પિતાશ્રી, મારે ધામમાં જવું છે. અને કોકને બહાર ગામ ન જવું. ભગા શેઠ કહે કે બેટા, આવું તું કેમ બોલે છે? હું અચાનક ધામમાં જવાની વાત કેમ કરે છે? ત્યારે શિવલાલભાઈએ કહ્યું કે પિતાશ્રી, તો સાંભળી લ્યો, હું ભાયાત્માનંદ સ્વામીની સેવામાં આવ્યો હતો અને સ્વામીની સેવા કરતાં સ્વામી મારા ઉપર રાજી થયા અને મને વરદાન માગવાનું કહ્યું, તો મેં સ્વામીને એમ કીધું કે જો મારા ઉપર રાજી થયા હો તો તમારા 14માને દિવસે, એટલે કે અષાઢ સુદ 5મને દિવસે, મને શ્રીજી મહારાજને લઈને તમે ધામમાં તેડવા આવજો. આ વાત સાંભળી ગાડું બોટાદ ભણે હાલ્યું જાય છે. ભગા દોશી વિચારે ચડ્યા કે એણે તો કમાલ કરી, હવે આ કાંઈ દીકરો સાધુ થઈ જવા જવાનો છે એ વાત નથી. હજી છોકરો સાધુ થવા જતો હોય ને તો બાપને એમ રે, ક્યારેક દર્શને જાહું, ક્યાં મરી જાયશ, સાધુ થાય છે ને. લોકો એમ કહે કે ભાઈ, ઘણાના છોકરા એક્સિડન્ટમાં ગમીને મરી જાય છે, કાં ભાગી જાય છે મા બાપને મૂકીને, અને આ ક્યાં અમમાં એવું છે, સા તો સન થાય છે. અને જેનો દીકરો સન થતો હોય ને એને તો થોડું ગૌરવ હોય કે દીકરાના દાન દીધા આપણા ગુણ ગવા હે. પણ હવે આમ અચાનક છોકરો ધામમાં ઉપડી જવાની વાત કરે, એમાં બાપાને કયું ગૌરવ લેવું, આમાં કેવી રીતે રજા આપવી કે શું બોલવું. ભગા જોશી તો ઊંડા ઉતરી ગયા કે શિવલાલ, આજ વરદાન માગતા આવડ્યું? તો કે બરાબર આવડ્યું છે બાપા, આમાં કાંઈ ભૂલ નથી જરાય, મેં વરદાન માગ્યું છે ને સ્વામીએ રાજી છે ને આપી દીધું છે. પિતાશ્રી કે બેટા, નાની ઉંમરમાં તારે ધામમાં જવું છે, હું તારો બાપ બેઠો છું ને. તો કે હા પિતાશ્રી, મને ધામમાં જવાનો જ ભારે ઉમંગ છે. અરે પણ આમ અચાનક મરી જવાનું હે? ત્યારે શિવલાલે કીધું કે બાપા, આ મરી જવાની વાત નથી, આ ઉગરી જવાની વાત છે. મરે કોણ? દેહ મરે બાપા, આત્મા ન મરે. મેં તો ગોપાળન સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીને બહુ સેવા છે, સ્વામીની વાતો સાંભળતા સાંભળતા મને ડઢ થઈ ગયું છે કે આ દેહ હું કોઈ કાળે નહીં, હું કોઈનો દીકરો નહીં, મારે કોઈ બાપ નહીં, મારે કોઈ નાત નહીં, મારે કોઈ જાત નહીં, હું તો અજર અમર નિત્ય શાશ્વત એવો આત્મા છું અને આત્મા કોઈ દી મરતો નથી બાપા. એ જી મરને સે સબ જગ ડરે ઓર મેરે મન આનંદ. શિવલાલભાઈ કહે છે કે બાપા, મરવાથી આખી દુનિયા ભીવે છે પણ મને જરાય બીક નથી. મરને સે સબ જગ ડરે મેરે મન આનંદ, કબ પાઉં કબ ભેટું પૂરણ પરમાનંદ, કબ પાઉં કબ ભેટું પૂરણ પરમાનંદ. મને આનંદ છે, ક્યારે હું પામી જાઉં મારા પિયુને, ક્યારે હું મારા હરિવરને ભેટી પડું કે જે પૂર્ણ મહાનંદ છે, એને હું ક્યારે મળું કે. આ વાત છે પક્વ સત્સંગની. સત્સંગ આને પાક્યો કહેવાય, બાકી તો ઘણાને કુવળમાં નાખીને તોય પાકતા નથી. પાંચ દિવસ દહ દિવસ જોઈને
પાક્યા ન હોય, ઘારા પડી ગયા હોય, પછી સીધા છે ને કસરા પેટીને જવા દેવા પડે છે. એમ આ સત્સંગમાં નથી પાકતા, અને ઘણા તો છે ને આંબે નામે પાકે, એ હાંખની કેરીયું કહેવાય, સમજાણો એ શિવલાલ કહેવાય, કે ન્યાચી તૂટ્યા ન હોય ને ત્યાં પાકી ગયા હોય. અને ઘણા તો છે ને ન્યાચી તૂટીને હેઠા પડે અને પછી કુંવળમાં નાખી તય પાકે, અને ઘણા તો કુંવળમાં કોવાઈ જાય પણ પાકે નહીં. આમ ત્રણ પ્રકારના છે આ જગતમાં. શિવલાલ જેવું થાવું એવા બધાના નસીબ ક્યાંથી હોય? અમારા ગુરુ રાધારમણ સ્વામી ખાનદેશી નડિયાદમાં જ્યારે બીમાર હતા અને સ્વામીને અમે દવા લેવાનું કહીએ અને સ્વામીને ભારે કંટાળો, નટ લેવી માંડ મનાવીને લેવડાવી, પછી ક્યારેક હું તો કહું સ્વામી પછી તમે દવા નહીં લો તો શું થાય ખબર છે? સ્વામી કે નહીં ખબર હોય, તમારે એ જ કહેવું છે ને કે હારો ન થાય, એટલે તો હું સમજી ગયો સ્વામી કે સાંભળો આઈ કરતા ત્યાં બહુ વધારે સુખ છે. આવો શબ્દ બોલે, આઈ કરતા ત્યાં બહુ વધારે સુખ છે, કે એમાં મારે ખોટ કાંઈ નહીં દેહ પડી જાય તો. એટલે આમ બોલે, હવે આપણને એવું ક્યાં સમજાય છે કે આઈ કરતા ત્યાં બહુ વધારે સુખ છે તો ત્યાં જવાનો ઉમળકો ન થાય? જીવવું છે, જીવવું છે, બસ જીવવું છે. હે ડોક્ટર, હે જીવાડ, જીવાડ, બસ જીવાડ, બીજી વાત નહીં, ગમે એ કરી પણ જીવાડ, સમજ્યા? ડુંગળી ખવાડ, માંસ ખવાડ, દારૂ પીવાડ, પણ જીવાડ, મારે જીવવું છે બસ, મરવું નથી. હો વાતની એક વાત, કોકને મારા હાટું માર પણ મને જીવાડ. એટલે આ જીવવાનો લાહો લોહો વાટ છે દરેકને. ત્યારે શિવલાલ જેવા એમ કે મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, કબ પામું કબ ભેટ હું પૂરણ પરમાનંદ. તો આપણી સંસ્કૃતિમાં તો દેહ અને આત્મા અલગ છે. આપણે સમજીએ છીએ કે પુનર્જન્મ છે, આત્માનો નાશ નથી. એટલે હિન્દુ સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિમાં તો માણસ મરવાથી બહુ નથી ડરતો, પણ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં તો એટલા બધા ડરે, એટલા બધા મોતથી ડરે. વાત જવા દો, નર્સિંગ હોમમાં ડોહાન ડોહીઓ ખડક્યા હોય અને આખો દી જીવાડ જીવાડ જ કરતા હોય, ઓલી ગોળીને ઓલી ગોળીને ઓલી દવાને ઓલી દવા, સમજાણું? તમે જુઓ તો એમ થાય કે આ હા હા, આની કઠણાઈ તો જુઓ. અને આપણે થોડા ઘણા દુઃખી થાય ત્યાં એમ થાય તો ઉપાડી જાને હવે પાર આવે, બહુ વાંધો નહીં આપણે, કેમ જે આપણે એટલું સમજીએ છીએ કે મરશે દેહ મરશે, આપણે બીજો જન્મ લઈશું, ક્યાંક સારી જગ્યાએ જાહું, એટલે બહુ મરવાઈટ ન મુજાય. અને એ લોકોને મરવું એટલે સમાપ્ત થઈ જવાનું, કાંઈ વધતું જ નથી, અને પુનર્જન્મને માનતા નથી, એટલે મોતથી બહુ બીવે છે. પણ શિવલાલ જેવા આ હા હા, આનંદસિંહ ધામમાં જવાવાળા, આમ આપ મેળે તૈયાર થઈને નીકળી જવાવાળા, કોઈની ધકાવ્યા વિના, રજા દીધા વગર, ભી પડ્યા વગર મેળે મેળે નીકળી જવાવાળા તો બહુ ઓછા. અલા ભાઈ, ઘરમાંથી તો બચાય નીકળે, બે ત્રણ ડફણા વાગે ને ધક્કો લાગે તારે, પણ ખુશીથી નીકળી જાય, કાંઈ દુઃખ ન હોય, કોઈ તકલીફ નહીં. અને ધામમાં જવાની વિચારધારા સેવવી કેવું કઠણ છે. શારીરિક કોરચી સુખ હોય, આ જગતના માન મોભો બધું જ હોય, અને પરમેશ્વર મંદિરે જઈને ભજાને માળા ફેરવાય, એવું થાય? બહુ ઓછું થાય. સુખમાં સુમિરન કોઈ કરતું નથી, દુઃખમાં બધા હડિયું કાઢે. બોલો, સુખમાં જો ભજન કરવા માંડે દુઃખ કોઈ દી હોય જ નહીં, આ જેવી તેવી કથા નથી, સાંભળ્યા જેવી છે, હૃદયમાં રાખ્યા જેવી છે. એક વાર નહીં, વારે વારે આ શિવલાલનું આખ્યાન સાંભળવા જેવું છે. પકવ થવાય ને, હા, આંબે નામે પાકી જવું જો વારે વારે આ કથા સાંભળ્યા કરશું ને તો, અને નહીતર પછી છે ને થોડીક ઓછી સાંભળશું તો ત્યાંથી તૂટ્યા પછી કુંવળમાં પાકશું, અને હાવ નહીં સાંભળ્યું ને તો કુંવળમાં કોવાઈ જવા, પાકવાના નહીં, થયું ગાર્બેજમાં. ભગાદોશીએ શિવલાલભાઈને માપી લીધા કે આ લોકનો નથી, હે કે શિવલાલ આ લોકનો નથી, મારે મોહ છે એને છેનોય નથી. પછી ભગા દોશીએ કીધું, કાંઈ વાંધો નહીં, તમને જેમ ગમે એમ, ઘરે ન આવો તો મંદિરે રાખજો, ઉતારો. ગાડું પહોંચ્યું બોટાદ, અને બોટાદમાં બજારમાં જ મંદિર આવે ત્યાં શિવલાલભાઈએ કીધું, રોકી દો. ઉતરી ગયા. હાલ નવું મંદિર થયું છે, અને હનુમાનજીની ગણપતિની જે જગ્યા છે ત્યાં ધ્યાનાનંદ સાંખ્યાનંદ સ્વામીની રૂમો હતી, 10 ખંડની હવેલી શિવલાલભાઈ કરાવી એમાં, અને એની ઉપર જે હતો ઓરડો એમાં શિવલાલભાઈનો ખાટલો કાયમ, ન્યા પૂજા કરતા ન્યા રહેતા ન્યા ખાટલો ઢળાયો. દિવસ પછી દિવસ જવા લાગ્યો છે. શિવલાલભાઈને થોડોક તાવ આવતો અને માલણ થઈ, નાકમાં ફોડલી થાય ને એને માલણ કહેવાય. પછી શિવલાલભાઈએ બધા એ સંતો ભક્તોને કહી દીધું કે હું 5મને દિવસે ભગવાનના ધામમાં જવાનો છું. ભગા દોશીએ પણ આ વાત હવે સ્વીકારી લીધી છે, શિવલાલભાઈને સમજાવી દીધા. એટલે સમાચાર મોકલ્યા ગઢપુર, વડતાલ વગેરે. હવે આ સમાચાર સાંભળવા જેવા છે. ગઢપુર, વડતાલ વગેરે સમાચાર મોકલ્યા. સમાચાર શું મોકલ્યા ખબર છે? કે વિક્રમ સંવત 1916 અષાઢ સુદ 5મને દિવસે અમારો દીકરો શિવલાલ ભગવાનના ધામમાં જવાનો છે. સમજાણું? જેને કરીને અમારે અહીંયા ઘણી ખોટ પડશે, પણ દીકરો કોઈ વાતે અહીં રહેવા રાજી નથી. સમજાણું તમને? આપણે જરૂર બધે સમાચાર મોકલીએ છીએ, પણ આવા કોઈ દી કોઈએ મોકલ્યા હોય તો મને કહેજો. આપણે મોકલીએ છીએ કે આ ચીચીને આ વારે મારા બાપા કે મારો દીકરો, સમજાણું, હા, અક્ષરવાસી થયા છે, એના જવાથી ઘરમાં એક રૂમ ખાલી થયો છે, હકડાશ ઓછી થઈ છે, જે કહેતા હોય તે. પણ આપણે હંમેશાને માટે ભૂતકાળના સમાચાર મોકલી છે. ક્યાંય આવા કાગળ આવ્યા કે આવતી હાથમે અમારા બાપા અક્ષરધામમાં જવાના છે, માટે હવ વહેલેસર આવી જાજો? આ એવા કાગળ ગયા કે આવતી 5મે અમારો દીકરો અક્ષરધામમાં જવાનો છે. લ્યો, જાણે બારીગામ જવાનું હોય, કારણ લગ્ન ન રાખ્યા હોય. છે આવા ઇતિહાસ ક્યાંય? સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. એક નહીં, આવી અનેક વાતો છે. આ તો સર્વા અવતારી અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ આ બ્રહ્માંડમાં આવ્યા 18મા સૈકામાં, આખી દુનિયાના ઇતિહાસ પલટાઈ ગયા છે. બાકી આવું થાય નહીં, બહુ અઘરું છે. આ સાંદીપનીનો દીકરો સમુદ્રમ તણાઈ ગયો હતો, તે કૃષ્ણ ભગવાનને બળદેવને ભણાવ્યા પછી દક્ષિણાનું કીધું હતા કે રોઈને કે દીકરો લાવી દો, તે પછી ભગવાન જમપુરીમાં લઈ આવ્યા, ત્યારે ડોહા ડોઈને શાંતિ થઈ. સાંદીપની ઋષિની વાત કરું છું, ઉજ્જૈનમાં એમનો આશ્રમ હતો, જેણે ભગવાનને વિદ્યા આપી, સમજાણું. પણ છોકરામાંથી હેર ટળતા નથી બાપા, કેવું અઘરું કામ છે. હે અર્જુન કેવા જોરદાર, અભિમાન્યુ વયો ગયો તો કેવી તકલીફ થઈ, શ્રી કૃષ્ણ ભગવાને માંડ સમજાવ્યા. આ લોકમાંથી, છોકરામાંથી, બૈરામાંથી, બધામાંથી પ્રીતિ ટળવી અઘરી છે. એ તો સાચા સત્સંગ કર્યા હોય, ખૂબ સંત સેવા હોય, સમજ્યા હોય, બરાબર ઘડ્યું પાડી હોય ને ગીતા જ્ઞાનની કે વચનામતની, તો મેળ પડે. બાકી મેળ પડતો નથી. અદ્ભુત કથા છે. ગઢડે સમાચાર ગયા, વડતાલ ગયા. હવે વડતાલમાં આચાર્ય રઘુવીરજી મહારાજને ભાયતમાનંદ સ્વામી ધામમાં ગયા છે, અને મોટી બા પણ ધામમાં ગયા છે, આ સમાચાર મળ્યા. અને પછી આ સમાચાર આવ્યા કે શિવલાલભાઈ ધામમાં જવાના છે. એટલે રઘુવીરજી મહારાજને એમ થયું કે લા ગજબ થયો, આ બે સત્સંગના મોટા ભૂષણ ગયા અને શિવલાલ જેવો શેઠ જવા તૈયાર થયો છે. એટલે રઘુવીરજી મહારાજ આ સમાચાર સાંભળીને તરત જ વડતાલથી બોટાદ તરફ રવાના થયા. એવા સમાચાર સાંભળી થયા અંતર સહુના ઉદાસ, મુક્ત જે અક્ષરધામના તન તજી ગયા પ્રભુ પાસ. મોટી બાન ભાયતમને સાંભળી, અને શિવલાલભાઈ માંદા છે અને એ હવે જાશે. રઘુવીરજી મહારાજ બોટાદ તરફ આવી રહ્યા છે, અને ગઢડા તો નજીક છે એટલે ગઢડાથી બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી વગેરેને સમાચાર મળ્યા કે શિવલાલભાઈ ધામમાં જાય છે પાંચમે, એટલે એ તો તત્કાળ બોટાદ પહોંચ્યા અને આ બધી સંત મંડળીએ આવી શિવલાલભાઈને મળ્યા. રોજ સત્સંગ થાય, આ સંત મંડળી શિવલાલભાઈની પાસે કીર્તનો ગાય, વચનામત વગેરે ગ્રંથોની કથા વાંચે અને તરત જ બે કાવડ રવાના કરી. ગઢડે ઘેલા નદીનું પાણી ભરીને રોજ બે કાવડ બોટાદ જાય. ખભે ઉપાડીને જે પાણી લવાય એને કાવડ કહેવાય, આ બધા જાણો છો. રોજ બે કાવડ ઘેલા નદીનું પાણી બોટાદ જાય અને શિવલાલભાઈને એ જ પાણીથી સ્નાન કરાવે ને એ જ પાણી પીવામાં રસોઈમાં વાપરે. આમ હુનમત ગંગાનું એ મહા પવિત્ર જળ, એનાથી શિવલાલભાઈ છેલ્લા દિવસોમાં પોતાને તમામ પીવું નાવું વગેરેથી એનીથી જ ક્રિયા કરે છે. ઘણા લોકો ગંગાનું જ પાણી પીવે છે, ગંગાથી મગાવે છે, પણ ઘેલાનું પાણી શિવલાલભાઈએ મગાવ્યું છે. આપણને બધાને ઘેલાનો મહિમા સમજાય એવી આ કથા છે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસ સાથે જે નદીમાં નાયા, પુરુષોત્તમ નારાયણનો જ્યાં પગ બોળાણો હોય, જ્યાં સંતો સાથે ભગવાન નાયા હોય, એ જળનું માધ્યમ તો ભાઈ ભાઈ શું કહેવું. હુનમદ ગંગા માધ્યમ નામનો આખો ગ્રંથ લખાણો, દુર્ગપુર માધ્યમ ગ્રંથ લખાણા, તોય એમાં નહીં આવ્યું હોય તો પાછો સ્પેશિયલ હુનમદ ગંગા માધ્યમ ગ્રંથ લખાણો. આપણને સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો જેદી મહિમા થાય ને, તેદી સ્વામિનારાયણ ભગવાનના સંબંધમાં આવેલા એવા દરેક વસ્તુ, પદાર્થ, વ્યક્તિ કે ઝાડ, પાન, ઘર, પથ્થર કે નદી, તળાવ, મકાન, એનો મહિમા થાય. બે કાવડ પાણી રોજ બોટાદ જાય છે. વાલા ભક્તો, આવી રીતે દિવસ પછી દિવસ જાય છે, કીર્તન કથા વાર્તા થાય છે, શિવલાલભાઈ મહા આનંદમાં છે. ભગા દોશીને પણ એમ થાય છે કે વાહ રે વાહ, પ્રભુની કેવી આ લીલા છે. આટલી સમૃદ્ધિવાળો બાપ પોતાના એકને એક સંતાનને આવી રીતે ધામમાં જતા જોવે, ક્યારેક ક્યારેક મનમાં એવું થાય છે કે હું રહી ગયો આમાં એમ, અને શિવલાલ મોર નીકળી ગયો. દુઃખ થાય છે પણ આનું કે હું વાહે રહી ગયો અને શિવલાલ મોર વયો ગયો એમ. જેમ એફલ દરબારની હામો દૂધનો વાટક્યો પીધ્યા પછી ફગાવ્યો પગમાં ગઢડામાં લાલજીએ, ત્યારે એભલ બાપુને એમ થઈ ગયું હતું કે મારી મોટી સમજીને માળો હું ન સમજો એમ, સમજ્યા હન્યફાત થઈ ગયો કે મોટી સમજીને હું ન સમજો એમ. ભગા દોશીને થાય છે કે શિવલાલ સમજો અને હું ન સમજો એમ. કેવી કથા છે જોજો. આમ કરતા કરતા 8-10 દિવસ ગયા અને જાતા જાતા બરોબર અષાઢ સુદ ચોથ થઈ, એટલે કે દેહ છોડવાનો આગલો દિવસ. ત્યારે આખું કુટુંબ બેઠું છે, સંતો બેઠા છે અને ભગા દોશીએ શિવલાલભાઈને જે વાત કરી એ તમારી આગળ રજૂ કરું છું. ભગા દોશી એમ બોલિયા, બેટા તારે કેવી છે કાંઈ વાત.
ભગા દોશી એમ બોલિયા, બેટા તારે કેવી છે કાંઈ વાત.
જે કહેવું હોય તે સુખે કહે, હું માનીશ થઈ રળિયાત.
સુખે કહે
ભગા દોશી એમ બોલિયા કે બેટા શિવલાલ
હવે તારે કાલ ધામમાં જવા માટે તારે કાંઈ પણ ઈચ્છા હોય, કાંઈ મને કહેવું હોય તો તું સુખે કહે જે કહેવું હોય. ત્યારે શિવલાલભાઈ કહે છે કે પિતાશ્રી માનશો તો કે હા બેટા રાજી થઈને માની સુખે કે. ત્યારે શિવલાલભાઈ કે બે વાત કરવી છે, હવે વાત કરી.
શિવલાલ કહે પિતા સાંભળો, મારે કહેવી છે બે વાત.
શિવલાલ કહે પિતા સાંભળો, મારે કહેવી છે બે વાત.
છે.
વ્યાજ તણા આ વ્યાજમાં
એમના ત્રણેય દીકરા કોના શિવલાલભાઈ ના ઉભા છે. મોટો કેશવલાલ 13 વર્ષનો છે, બીજો છગનલાલ છે એની 12 વર્ષની ઉંમર છે, અને સૌથી નાના હીરાલાલ છે એની 9 વર્ષની ઉંમર છે. એ છોકરા ત્રણેય ને ઊભા છે શિવલાલભાઈના. અને શિવલાલભાઈ એમ કે છે, બાપુજી
વ્યાજના આ વ્યાજમાં તમે બંધાશો નહીં મુજ તાત.
વાણિયાન દીકરો છે ને, એટલે વણિક ભાષામાં સમજાવ્યું, વ્યાજ વટાની ભાષા.
એ જી વ્યાજ તણા આ વ્યાજમાં તમે બંધાશો નહીં મુજ તાત.
વ્યાજ તણા તમે બંધાશો નહીં મુજતા,
તમે બંધાશો નહીં મુજતા,
તમે બંધાશો નહીં મુજતા.
એટલી વાત કરી અને પછી કહ્યું, પિતાજી હવે બીજી વાત, આ વાત મારી માનશો? ભગા દોશી કે હું માનીશ નહીં બંધા. બીજી બોલ, હવે બીજી વાત કરે.
સાધુની પેઠે ઉત્સવ કરતા મારી સ્મશાન યાત્રા કાઢજો.
સાધુની પેઠે મોટા
સાધુ ધામમાં જાય ને પાલખી કાઢે, ઉત્સવ કરતા કરતા કીર્તન ગાતા કરતા જાય એમ.
સાધુની પેઠે ઉત્સવ કરતા મારી સ્મશાન યાત્રા કાઢજો.
સાધુની પેઠે ઉત્સવ કરતા મારી સ્મશાન યાત્રા કાઢજો.
કીર્તન ગાજો આનંદથી મુજ વાસે કોઈ ના રડશો.
કીર્તન ગાજો આનંદથી મુજ વાસે કોઈ ના રડશો.
મુજવાસે કોઈ ના રડજો.
મુજવાસે કોઈ ના રડજો.
ઢોલકા વગાડજો, નાચતા કૂદતા કીર્તન ગાતા, સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવતા બોટાદની બજારમાં મારી સ્મશાન યાત્રા કાઢજો બાપા. કોઈ રડશો નહીં. આ હતા શિવલાલ સ્વામિનારાયણ સંપ્રદાયનો આ અદ્ભુત પ્રસંગ છે. બધાએ સાંભળી રહ્યા, સાધુય દંગ થઈ ગયા કે શું આણે સમજણ કેળવી છે, હે આણે શું સમજણ કેળવી છે. અને યાદ રાખો, જીવનમાં સુખ હોય, બંગલા હોય, સંપત્તિ હોય, તમારે પેટનો ખાડો પૂરવાની ઉપાધિ ન હોય તો આવી સમજણ કેળવજો. ગરીબ માણસ બિચારા તાણીને તૂસીને દાડો ભેગો કરવામાં તો સમય કાઢી નાખે છે, બિચારા ક્યારે સત્સંગ કરે ને ક્યારે આ સમજણ કેળવે. પણ સુખી માણસને તો બહુ સારું, એની પાસે તો ઘણું હોય. શાંતિથી સમય કાઢવો હોય, શાંતિથી એક ઓરડો એને પોતાનો રાખીને એમાં બેસીને કથા સાંભળીને વિચારીને દઢતા કરવી હોય થાય. અને હાથ પેઢી ખાય તોય ખૂટે એમ ન હોય. અને એ તો વરહ દાડે 2-3 મહિના સાધુ ભેળા જતા રહે તો સુખીથી તો જવાય, વાહે કાંઈ રોટલો અટકે એમ ન હોય. માટે શિવલાલભાઈ જેવા સુખી હોય ને એને શિવલાલભાઈ જેવી સમજણ ખાસ કેળવવી સમય કાઢીને, તો ડાપણ કહેવાય. બાકી દુનિયામાં ઘરો ઘર ગાંડપણ છે, ડાપણ ક્યાંય નથી. આવી જ્યારે શિવલાલભાઈએ પોતાના પિતાને વાત કરી ત્યારે ભગા દોશી કહે છે, ભલે બેટા, આ તારી 2 ભલામણ હું માથે ચડાવું છું. લાખો ધન્યવાદ છે મુક્તારાજ શિવલાલભાઈને કે જેમણે પોતાના નાના પુત્રમાં પિતાને હેત ન રહે ને વ્યવહારમાં વાત્સલ્ય ન બંધાય, આહા એવો અંતકાળે ઉપદેશ આપી પિતાને પણ નિર્બંધ કર્યા. વાલા ભક્તો, આ સભા પૂરી થઈ બીજો દિવસ થયો, અષાઢ સુદ 5મનો, સંવત 1916ની સાલ છે. શિવલાલભાઈ સવારમાં નાહી ધોઈ પૂજાપાઠ કરીને તૈયાર થઈ ગયા છે. સવારનો પહોર છે, સંતોય બધા આવી ગયા, એનું બધું કુટુંબ હાજર છે.
પણ આચાર્ય મહારાજ પૂગ્યા નથી. રઘુવીરજી મહારાજને આવતા મોડું થઈ ગયું છે, બાકી ઘણા સંતો ભક્તો હાજર થઈ ગયા છે, કારણ કે અગાઉથી સમાચાર મળી ગયા છે કે અમારો દીકરો આ તિથિએ ધામમાં જવાનો છે. વાલા ભક્તો, કેવો હશે એ પ્રસંગ તમે કલ્પના કરો. વિચારવા જેવી કથા છે. આવું તો ક્યાંય આપણે સાંભળ્યું નથી, ક્યાંય જોયું નથી. આપણે ઘણા મરી ગયા પછી એના દાડા ખાવા કે એની વાંહે કાણીયામાં ગયા છીએ, પણ કોઈ જવાના હોય ત્યારે દાડો નક્કી કરીને આપણે એની હાજર નથી રહ્યા. આમાં એમ બધા હાજર થયા છે. સવારનો પહોર છે. ભાયાત્માનંદ સ્વામીએ દેહ છોડ્યો એ જ રીતે એમણે પણ ગાયના છાણથી ભૂમિ લૂંટાવી છે, તલ વિરાવ્યા છે, બધા સંતો ભક્તોને પગે લાગી લીધું, પલોઠી વાળીને શિવલાલભાઈ બેઠા છે, ભગવાનનું ધ્યાન કરે છે. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણને લઈ ભાયાત્માનંદ સ્વામી પધાર્યા છે. મોટા પુરુષ છે. ગોપાલ સ્વામી સાથે છે, ગુણાતીતાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી વગેરે સંતો છે, મહારાજ છે, અનેક મુક્તો સાથે મહામુક્તરાજ શિવલાલભાઈને તેડવા આવ્યા. ત્યારે શિવલાલભાઈ તરત બોલ્યા છે, બે હાથ જોડીને મહારાજને સંતોને પગે લાગતા લાગતા, અહો પધારો સ્વામી, પધારો મહારાજ, અહો બહુ જાજા સંતો ભક્તો લઈને આવ્યા પ્રભુ, ધન્ય થઈ ગયો હું પ્રભુ, હું ધન્ય થઈ ગયો. બધા હામું જોઈ રહ્યા આવી ગયા. અને પછી હવની હામું જોયું છેલ્લી બાકીનું, કે મહારાજ અને સંતો ભાયાત્માનંદ સ્વામી લઈને આવ્યા છે, એમની સાથે હું ધામમાં જાઉં છું, સૌને મારા સેવટના જય સ્વામિનારાયણ, એમ કરીને હોઈ ગયા. આમ સ્વતંત્રપણે દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારી શિવલાલભાઈ મહારાજની સાથે ધામમાં પધાર્યા. અદ્ભુત આ કથા છે. આવું કોને હોય હે. આવે અંત સમો સુભક્ત જનને સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુની કહે, પ્રીતિ દેહ સુગેહ માહી ન રહે વૃત્તિ પ્રભુ માઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું સદ્ધામમાં સંચરે. કમ્પ્લેટ આ પ્રમાણે એમનું મોત થયું. હવે એનાથી વિરુદ્ધ દિશાનું એક ચિત્ર દોરે છે. આવે અંત સમે ઉદાસ કરવા, મરવા પડ્યો હોય, ટળવળતો હોય બિચારો, કેટલીક આશાઓ પૂરી ન થઈ હોય, એની વેદનામાં સબડાતો હોય, અરે રે આ કરવું હતું, આમ હતું, ફલાણું હતું, મારે અચાનક મરવાનું થાય, એવી અંત વખતની દશા હોય હો. અને એમાં આવે અંત સમે ઉદાસ કરવા, સ્વાર્થી સગા સૌ મળી પાડે આંસુ સમીપ આવી પત્ની સંતાન સાથે વળી. નાના ના છોકરા પાસે ઉભા રાખીને ઓલી રોવે. તે દેખી તન વાસના અતિ વધે, ક્યાં કષ્ટ નો પાર છે, એવું અંત સમે મુજાય મરવું ધિકાર ધિકાર છે. જબ તું આયે જગત મે જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો તુમ હસો જગ રો. જ્યારે તમે જગતમાં આવ્યા ત્યારે તમે રોતા હતા અને બધા આનંદ કરતા હતા, દીકરો આવ્યો પેંડા વેચતા હો. હવે એવી તમે કરણી કરો, એવું જીવન જીવો, તમારો શ્વાસે શ્વાસ એવો ઉપયોગમાં લ્યો, એવા સારા કામ કરો, ન કરવાનું કરશો નહીં મરતી વેળાએ પસ્તાવાનું થાય. એ છે કરણી કર ચલો, એવું કરીને તમે જીવો અને એવું કરીને તમે છેલ્લે જાઓ કે તમે જાઓ ત્યારે હસતા હસતા શિવલાલભાઈની જેમ જાઓ અને જગત આખું તમને જાતા જોઈને ઉદાસ હોય, રોતું હોય. મરના મરના સબ કહે મરન જાને કોઈ, મરના મરના સબ કહે મરન જાને કોઈ, એક બાર એસા મરો
एक बार ऐसा मरो फिर जन्म ना हो, फिर जन्म ना हो। केवो पाना हसे शेठ ज्ञान,
शिवलाल भाई ने केवी हमजणी छे,
केवा राजी हसे भगवान,
एनी ऊपर भगवान भगवान संतो केवा राजी हसे,
केवो हसे एने वैराग्य, केवो हसे एने वैराग्य, केवो हसे हरिमा अनुराग,
एने वैरा छोकरा लोक देहमा केवो वैराग्य, भगवान मा केवी प्रीति हसे, धाम मा केवी प्रीति हसे।
धन्य धन्य आ मुक्त अवतार, धन्य धन्य आ मुक्त अवतार, सिद्ध वल्लभ उतरा पार।
आ सिद्ध वल्लभ राजा नो अवतार हता, महाराज जन्म एने मिल्या हता पण सर्वोपरि नोता जाण्या एटले जन्म आव्यो हतो, आज पार उतर्या।
पिता गुरु नी आगल थया,
बाप बैठा रिया, गुरु गुणातीतानंद स्वामी पण बैठा छे, एनी आगळ थई गया,
एने मूकीने धाम मा गया, एने मूकीने धाम मा गया, सेवा लाले विधो छे नंबारा,
सेवा लाले विधो छे नंबारा,
एवो धामे जावा मा जब्बर, जग तृणवत जे त्याग,
जग तृणवत जे त्याग,
जेवा तेवा थी क्या थी ते વિચાર,
એમાં રાજી છે હરિ અપાર,
આવું થવાનો આપણે કરવો વિચાર, એમાં રાજી છે હરિ અપાર,
મળવત આ લોક છોડવું સદા હરિમાં મન જોડવું, એવું કરી લેજો તમે જ્ઞાન,
જાણો એમાં જ રાજી છે ભગવાન।
આમ શિવલાલ શેઠ ધામમાં ગયા, પણ આચાર્ય રઘુવીરજી મહારાજને વાટમાં ખબર પડી કે શિવલાલભાઈ તો ધામમાં જતા રહ્યા, પછી આચાર્ય બોટાદ નહીં આવતા સીધા ગઢડે જતા રહ્યા, પછી એમના બારમામાં આવ્યા હતા। વાલા ભક્તો, જ્યારે શિવલાલભાઈને તેડવા માટે મુક્ત મંડળ સાથે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, એ વખતે ભાવનગરના રેવન્યુ અધિકારી છોટાલાલને તથા બોટાદના વોરા આ બંનેને શ્રીજી મહારાજની સ્વારીના દિવ્ય દર્શન થયા હતા।
શિવલાલ શેઠ ને સ્વારી સાથે તેડવા જયારે મહારાજ આવ્યા ત્યારે આ બે ને દર્શન દીધેલા, અને એવી જાણ ભાવનગરના દિવાન મહામુત્સંદી ગંગા ઓજાને થઈ, તેથી એમણે રેવન્યુ અધિકારી છોટાલાલને પોતા પાસે બોલાવીને પૂછ્યું કે શિવલાલ શેઠને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા એ વાત સાચી? ત્યારે છોટાલાલ કહે, દિવાનજી, હું મારી અગાશીમાં ઊભો હતો ત્યારે સ્વામિનારાયણ ભગવાન છોટી સવારી સાથે મારા ઘર પાસે નીકળ્યા. મેં તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે હે સ્વામિનારાયણ, તમે ક્યાં જાઓ છો? ત્યારે કહે, અમો બોટાદમાં શિવલાલને તેડવા જઈએ છીએ. આવા દિવ્ય દર્શન ભાવનગરમાં એમને આપ્યા હતા. ત્યારથી છોટાલાલ અને દિવાન ગંગા ઓજા આ બંનેને સત્સંગનો અતિશય ગુણ આવ્યો હતો, અને સત્સંગનો મોટો મહિમા સમજતા થઈ ગયા બે જણા. રીત અલૌકિક નાથની સૌને ના સમજાય, રીત અલૌકિક નાથની સૌને ના સમજાય, એક કામમાં અનેક કામ કરે છે શ્રી હરિ રાય. એનું એક જ કામ ન હોય, એક ભેળા કેટલાય હોય. વાલા ભક્તો, વળી એ જ સમયે બોટાદમાં ઓરાને મહારાજે સવારી સાથે દિવ્ય દર્શન આપ્યા હતા, તેથી તે ઓરાએ બોટાદમાં હવને કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન વિમાનમાં બેસી શિવલાલભાઈને તેડવા સ્વામીના મંદિરમાં ગયા છે. સ્વામીના મંદિરમાં એટલે કે સ્વામિનારાયણના મંદિરમાં. આમ સૌની પ્રતીતિ માટે મહારાજે તે બંનેને દિવ્ય દર્શન આપી શિવલાલ શેઠને ધામમાં તેડી ગયા તેના સાક્ષી બનાવ્યા હતા. બોટાદ ગામના ઓરાના મોટા ભાગ્ય ગણાય, બોટાદ ગામના ઓરાના મોટા ભાગ્ય ગણાય, નહીતર પ્યારા શ્રીજીના દર્શન ક્યાંથી થાય મુસલમાનને. છોટાલાલ ભાવપુરના પામ્યા પુણ્ય અપાર, દર્શન આવા પામ્યા ધન્ય એનો અવતાર. શિવલાલ શેઠની સમજણ અને સ્થિતિને લાખો લાખો વંદન. સાથોસાથ ભગા દોશીએ પણ પોતાના એકના એક 33 વર્ષના નવયુવાન પુત્રને હસ્તે મોઢે શ્રીહરિ સાથે ધામમાં જવાની સહમતિ આપી. વળી પુત્રના વચનને સત્ય કરવા આવી દુઃખદ વેળાએ પણ ધીરજ રાખી તેમની સ્મશાન યાત્રા પણ રુદન કર્યા વિના શ્રીહરિના ધૂન કીર્તનો કરતા અબિલ ગુલાલ ઉડાડતા ભક્તિ ભીના વાતાવરણ સાથે કાઢી ભગા દોશીએ. ધન ધન ભગા દોશીને ધન ધન એની ધીરાજ આપી વિદાય હસતા મુખે અને કર્યો નહીં શોક રજ. અરે એકના એક સંતાનને શ્રી હરિજી તેડી જાય, લાખો પતિએ બાપને એ ધક્કો ગયો જીરવાય. કઠણ તો પડે પણ જીરવાઈ ગયું. એવું થાવું છે આપણે માટે કરવો બહુ સત્સંગ. બબે મહિના વયું જાઉં સાધુ, અરે મોટા સંતને સેવીને કરવું જ્ઞાન અભંગ. વિપત્તિ વેળાએ ભાંગી ન જાય એવું જ્ઞાન મજબૂત કરવું. તુલસીદાસજીએ કહ્યું, ધર્મ ધીરજ મિત્ર અરુ નારી, આપતકાલ પરખ હું ચારી. ધર્મ જ્ઞાન ધીરજ આ બધું આપતકાળમાં પરખાય છે. પુત્રના મરણ જેવા આપતકાળમાં પણ શ્રીહરિની મરજીને શિરે ચડાવી ધીરજ રાખી તે ભગા દોશીની અગ્નિ પરીક્ષા હતી ભાઈ. કેમ જે રત્ન સમાન યુવાન પુત્ર ધામમાં જાય અને તેમની સ્મશાન યાત્રા ઉત્સવ ઉજવતા થકા ગાતા વાતા કાઢવી તે સંસારી જીવડાનું કામ નથી, એ મુક્ત કોટિના આત્માઓનું કામ છે. ખરેખર શિવલાલ શેઠ અને એમના પિતા ભગા દોશી આ બંને શ્રીજી અને સત્સંગીની સેવા કરતા જ તેઓ અવની પર અવતર્યા હતા સેવા કરવા જ. ગ્રસ્ત આશ્રમમાં પણ જનક કે અમરીશની પેઠે નિર્બંધ રહ્યા આજે આપણા માટે અનેક પ્રકારની પુનિત પ્રેરણાઓ પૂરું પાડતું આ આખ્યાન સત્સંગના ઇતિહાસમાં સદા અમર રહેશે. હે બાપ બેટાની બેલડી બળ પ્રેરશે સદાય, જે કોઈ સ્નેહે સાંભળે સુણશે આખ્યાન ગાય. અરે બાપ થઈ ગયા એકલા, હવે બાપ થઈ ગયા એકલા, ને પુત્ર ગયો સ્વધામ અણમળતી આ વાર્તા બની ગઈ છે આમ. એ જ શિવલાલ શેઠ થી શીખવું આપણે આવું તાન, મેલવું આ જગતને પામવા જટ ભગવાન. હે રયા ભલે સંસારમાં પણ જનક અમરીશ જેમ, અલિપ્ત ધ્યાની ને ભજની સેવા શ્રદ્ધા ને પ્રેમ. શિવલાલભાઈ ના નિજ દર્શન ખપને ખટકો, સત્સંગ પ્રેમી અપાર,
संत भक्त मा प्रेम नो नहीं शिवलाल ने पार।
अने हांबलो
निर्वासनिकता तो येवी हती जे जोवा मले नहीं क्याई एवा गुणो शिखवा आपने ज्ञान सदाई। अरे थावु छे शिवलाल मारे एम हये राखवी हाम हरि कृपा सत्संग थी पूरी करशे घनश्याम।
संकल्प तो करो निशान चुक माफ नताक नीचू निशान ऊंचा विचारो राखो हरि कृपा थी पूरा थाशे।
साचा संत ने सेवता जरूर आवु थवाय मान मुकीने संत ने सेवजो ज्ञान सदाय। अरे पमाड़े निज शिष्य ने पोता पहला हरिधाम एवा मोटा संत ने लाखो लाखो प्रणाम। ज्ञान आ शिवलाल ने केवी हशे समझण मांड मांड आ जग मायण दस का काढ्या त्रण।
केवी समझणे छे मांड तण दह का काढ्या અહીં તો 90 દહ કઈ ઠાકતા નથી।
શંકરાચાર્ય માત્ર 32 વર્ષ જ જીવ્યા, વિવેકાનંદ 39 જ, ઝીણોભાઈ 42 જ, ભજન સ્વામી જેવા 30 વર્ષ જ, પણ ભારે કામ કરીને બોલીને ધામમાં આવી ગયા હો। લાંબુ જીવે નાડા જેવું પણ કર્યું હોય નહીં કાંઈ જ્ઞાન જેવા ગાવા બેસે એનું હું હોય તે ગાય।
90 વર્ષ જીવો હોય તો એનું કાંઈ ગાવા જેવું હોય નહીં, આટલું જીવા તો એનું ગાતા ગાતા ખૂટે નહીં। આ રાતના હવા બાર થયા વાલા ભક્તો, હવે કાલે ભગાદોશીનો અંતિમ ભાગ આપની આગળ પ્રસ્તુત કરીશ। અત્યારે સભાપતિને સૂચના આપું કે અત્યારનો પ્રોગ્રામ આરતીનો પૂરો કરે, થોડી વાર બેસી રહો પ્લીઝ। સહજાનંદ સ્વામી મહારાજ